जुष्टो मुक्त गणेर निजाक्षर मदे दिव्याकृते सादरम यो भक्तो प्रगति बभुव दयया धर्माजन श्रेयसे पात्रोन मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः परात्पराय सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः कठिन तप कारिणे वनवासे श्री नीलकंठ वरणि राजाय नमो नमः साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः रूप निधानाय बाल रूपाय श्री घनश्यामाय नमो नमः आदि गुरुवे सद्गुरुवर्याय श्री गोपालानंद मुनये नमो नमः सर्व संत गुण संपन्न श्री मुक्तानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद मुनये नमो नमः सद्गुरु श्री नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने च नमो नमः शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने अचिंत्यानंद ब्रह्मचारी ने नमो नमः सद्गुरु श्री व्यापकानंद स्वामी ने अखंडानंद स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने भाई रामदास स्वामी ने भायत्मानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने आधारानंद मुनये च नमो नमः मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो वाला भक्तो विवेक शतकनी आपने दसमी सभा आया श्री स्वामीनारायण मंदिर कुंडल द्वारा ब्रह्मचारी अचिंत्यानंद स्वामी विरचित विवेक शतक नामना ग्रंथनी कथा मा आपने आजनी रवि सभा मा संघ शुद्धि नामना विषय ऊपर वातो करवानी छे विक्रम संवत 2069 वैशाख सुद बीज छे आजे रविवार तारीख 12/5/2013 कयो विषय छे संघ शुद्धि बोलो जोई आवी काई बुद्धि तमारे आवशे काई बुद्धि વાત કરીએ સંગ શુદ્ધિ તો વાલા ભક્તો સંગ થોડા શબ્દો જાણીએ સંગ પછી શબ્દ આવે પ્રસંગ પછી એક શબ્દ આવે કુસંગ પછી એક શબ્દ બોલીએ સુસંગ પછી બોલીએ સત્સંગ પછી બોલીએ અસત્સંગ આવા બધા શબ્દો છે ખાસ સત્સંગ ને કુસંગ કુસંગ સુસંગ આપણે એની બધી વાત કરવી છે અને પ્રશ્નોત્તરી સાથે હવને સમજણ પડે એમ તમે આમાં બરાબર રસ લેજો. એકદમ વિષય ચોખ્ખો થઈ જવો જોઈએ. વાત પૂરી થાય ત્યાં એ તારણ આવી જવું જોઈએ કે આપણે જીવનમાં શું કરાય ને શું ન કરાય, કેમ રહેવાય ને કેમ ન રહેવાય, પાકું થઈ જવું જોઈએ. તો વિષયનું પ્રતિપાદન કર્યું કહેવાય. સંગ એટલે શું? યોગ, સંપર્ક, સહવાસ, આસક્તિ એટલે કે ચોંટવું, સોબત, આ બધા સંગ શબ્દના અર્થ છે. એક પ્રસંગ શબ્દ છે, ભાગવતજીમાં આવે છે, પ્રસંગ મજરમ પાસ માત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ. કહેવાનો અર્થ એવો છે કે જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. અહીંયા પ્રસંગ શબ્દનો અર્થ છે દ્રઢ આસક્તિ. સગા સંબંધીઓને વિશે, દેહને વિશે કેવી દ્રઢ આસક્તિ થાય છે. એટલે કે સંગનો અર્થ આસક્તિ થાય છે, પ્રસંગનો અર્થ એટલે જોરદાર આસક્તિ. પણ બાકી તો કોઈના સહવાસમાં રહેવું, સાથે રહેવું, એના યોગમાં રહેવું એને સંગ કહેવાય. એ યોગ જો સારો હોય, કલ્યાણકારી, આલોક પરલોકમાં સુખદ, તો એને સુસંગ કહેવાય. અને જો એ ખરાબ હોય તો કહેવાય કુસંગ. આવી વાત દિમાગ મેં? ખરાબ યોગ થાય તો શું કહેવાય? કુ એટલે ખરાબ, સંગ. આપણો આજનો વિષય છે સંગ શુદ્ધિ. તો એ જાણવું જરૂરી છે કે સંગની અશુદ્ધિ શું. અશુદ્ધિ જાણ્યા વગર શુદ્ધિની વાત કરવી એ ઠીક નહીં. અશુદ્ધિ જાણીએ તો શુદ્ધિ કરવાની મજા આવે. આટલી અશુદ્ધિ કહેવાય. અશુદ્ધિને હટાવો પછી શુદ્ધિ થાય. તો સાંભળો, અશુદ્ધિ, આપણે આત્મા છીએ, શરીર નથી. આત્મા ત્રણ દેહ, ત્રણ શરીર, ત્રણ ગુણ વગેરેથી રહિત છે. એમાં આ બધી માયા નથી. મેં ગણાવી એ બધી માયા અશુદ્ધિમાં આવે. જો આત્માને શુદ્ધ કરવો હોય તો ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, ત્રણ શરીર આત્મામાંથી ધોકાવીને કાઢ નાખવા પડે. કપડું શુદ્ધ કરવું હોય તો એમાં ચડી ગયેલો મેલ, પરસેવો, દુર્ગંધ છપછપાવી ધોઈને હાબુ દઈ ધોકાવીને કાઢ નાખવી પડે તારે કપડું શુદ્ધ થાય. એમ આત્માની શુદ્ધિ કરવી હોય તો એમાં ભરાઈ ગયેલી આ બધી માયા કાઢવી પડે. આત્મા શુદ્ધ જ છે, નિર્વિકાર છે, નિર્લેપ છે. અને એવો શુદ્ધ આત્મા, એના જેવા જ શુદ્ધ, અરે એના કરતા બહુ જ શુદ્ધ, નિર્લેપ, નિર્વિકાર, અસંગ ભગવાન, એ ભગવાનની સાથે આત્માને જોડવો જોઈએ. હવે આત્માને, શુદ્ધ એવા પરમાત્માને વિશે જોડવા માટે શુદ્ધ કરવો જોઈએ, અશુદ્ધિ કાઢવી જોઈએ, શુદ્ધ બનાવવો જોઈએ. આત્માને જે કાંઈ માયિક વળગ્યું છે એ બધું જ ખરાબ કહેવાય, એને જ ખરાબ કહેવાય, એને જ અશુદ્ધ કહેવાય. અને એ જે અશુદ્ધિ છે એનો સંગ એટલે શું? અશુદ્ધિનો સંગ એટલે શું? એનું દર્શન, એનો સ્પર્શ, એનો વાર્તાલાપ, એની સાથે બેસવું, એના સહવાસમાં રહેવું, એવું વાંચવું, એવું જોવું, એવું સાંભળવું, આને કહેવાય સંગ, અશુદ્ધ સંગ. એ બધાને છોડી દઈએ ત્યારે સંગ શુદ્ધિ થાય. જોવો જોઈ, આપણે સંગ શુદ્ધિ છે કે અશુદ્ધિ છે? અરે આ કહો કે ના કહો મેરે ભાઈ, અશુદ્ધિ હશે ને? એ અશુદ્ધિને હટાવ્યા વિના શુદ્ધિ થાય નહીં. બોલો. હવે સવાલ એ ઉભો થયો, સંગ શુદ્ધિ એટલે શું? સંગ શુદ્ધિ કોને કહેવાય? અશુદ્ધિ તો બધી ગણાવી દીધી. અશુદ્ધિ ગણાવી એનામાંથી તમને પકડાઈ તો જાય જ કે જે બધી અશુદ્ધિ ગણાવવામાં આવી એનો ત્યાગ કરી દો એટલે સંગ શુદ્ધિ થઈ ગઈ. પણ એમનામ ત્યાગ થાય નહીં. લોભનો ત્યાગ કરવો હોય તો સંતોષ નામનો ગુણ જોઈએ. સંતોષ નામનો ગુણ ધક્કો મારે એટલે લોભ નામનો દુર્ગુણ જાય. એમ કુસંગ છોડવો હોય તો સુસંગ જોઈએ. હા, સારાના યોગથી નબળાને હટાવવું જોઈએ. હવે એક વાત ધ્યાનમાં લ્યો, આપણે છીએ જીવાત્મા, પરંતુ આપણે અનેકના યોગમાં છીએ, અનેક વસ્તુના યોગમાં છીએ, યાને કે પદાર્થના યોગમાં છીએ, અનેક વ્યક્તિઓના યોગમાં છીએ, માણસોના યોગમાં છીએ, બીજું ઘણું છે. આપણા સિવાયનું જે કાંઈ છે એ બધાના યોગમાં આપણે છીએ, છીએ કે નહીં? એમાં કેટલુંક સારું છે અને કેટલુંક ખરાબ છે. તો જે જે ખરાબ છે એનો યોગ ન રાખવો અને સારાનો જ યોગ રાખવો એને કહેવાય સંગ શુદ્ધિ. એને કહેવાય સંગ શુદ્ધિ. જુઓ, ખરાબ યોગ છોડી દેવો. એક હવને સમજાય એવું દ્રષ્ટાંત. આપણે અનાજ સાફ કરવા બેસીએ છીએ ત્યારે શું કરીએ છીએ? અનાજની અંદર કાંકરા, ફોતરા, ધનેડા, ઈડો, હડેલું જે કાંઈ હોય એને અંદરથી કાઢી નાખીએ છીએ. પછીનું જે અનાજ વધે એને શુદ્ધ કહેવાય. એમાં રહેલી અશુદ્ધિને, ખરાબીને દૂર કરી એમ આપણા આત્માના યોગમાં હારું અને મોળું બધું જ જગત છે. પરંતુ મોળા મોળાના યોગને છોડી દઈએ, સંપર્કનો ત્યાગ કરીએ, કોન્ટેક કાપી નાખીએ એટલે હારા હારાનો યોગ, કોન્ટેક, સંપર્ક, સંગ રહે, બસ આનું નામ સંગ શુદ્ધિ. મગજમાં વાત બેહે છે? બીજું દ્રષ્ટાંત દઉં કે આપણે ફિલ્ટર મશીનમાં પાણી નાખીને એની શુદ્ધિ કરીએ છીએ. તો પાણીની અંદર જે અમુક બેક્ટેરિયા, અમુક ધૂળ ભળીકી હોય, કંઈક ગંદકી હોય, ખરાબી હોય, કચરું હોય, એ બધું જ પેલું મશીન ગાળીને કાઢ નાખે. ખરાબ ભાગ બધો પાણીમાંથી નીકળી જાય એટલે બિસ્લેરી બની જાય, શુદ્ધ પાણી થઈ જાય. એમ પાણીની અંદર જે ખરાબ યોગ થઈ ગયો તો પાણીને એ હટાવાયો એટલે શુદ્ધ જળ થયું. એમ આપણા આત્માને આપણા જીવનમાં જે કાંઈ અયોગ્ય, ખરાબ, બિનજરૂરી, દુઃખદાયક, નરકમાં મોકલે એવું જે કાંઈ જોડાઈ ગયું હોય, ચોટી ગયું હોય, એને કાઢી નાખવું, ફિલ્ટર કરી નાખવું. આને કહેવાય સંઘ શુદ્ધિ. પછી હીરા ઘસતા હોય એ લોકો તૈયાર થઈને માલ આવે એટલે એમાં પીળા, જીરમવાળા, ખરાબ, હલકા, ડાઘાવાળા જે બધા હોય એને ચીપીએ ચીપીએ કાઢી નાખે ગોળી મારીને. એને હીરાની શુદ્ધિ કરી કહેવાય. પણ સારા સારા હીરા રે. આ હીરા શુદ્ધિ, અન્ન શુદ્ધિ, જળ શુદ્ધિ જેમ કહેવાય છે એમ સંગ શુદ્ધિ. બોલો. જો હડેલા બટેટા સારા બટેટા ભેળા હોય તો ભાવ આવે નહીં. આવે? સારા સફરજન ભેળા નબળા સફરજન હોય તો ભાવ ના આવે, ગમે નહીં. એમ સારા માણસો નબળા માણસના યોગમાં રહે તો એની કિંમત ઘટે, એ તો નક્કી છે. એક દાઢ હડી હોય એને જો ત્યાંથી હટાવવામાં ન આવે તો એનો ચેપ બીજી દાઢને લાગે ને બીજી પણ હડે. બટેકાનો કે સફરજનનો કોથળો ભર્યો હોય એમાં એક બે બટેકા હડે તો એનો ચેપ બીજા બટેટાને લાગે ને બધું હડે. માટે એ ખરાબી દૂર કરી નાખવી જોઈએ. આપણા જીવનમાં જે જે ખરાબ છે એનો યોગ ન રાખવો, એનો કોન્ટેક ન રાખવો, એનો સંપર્ક ન રાખવો, અને સારા સારાના જ યોગમાં, કોન્ટેકમાં, સહવાસમાં, સંપર્કમાં રહેવું, એને સંઘ શુદ્ધિ કહેવાય. હું માનું છું તમને આટલું સમજાઈ ગયું છે. આગળ જાઓ. સંઘ શુદ્ધિ કેટલા પ્રકારની હોય? પ્રશ્ન. સંઘ શુદ્ધિ કેટલા પ્રકારની હોઈ શકે વિચારો જોઈ. મહાત્માઓ અનેક પ્રકારની. કેટલા પ્રકારની? અનેક પ્રકારની. કેમ જે જેટલા પ્રકારના જીવનમાં યોગ હોય છે એટલા પ્રકારની હોય. જેટલા યોગ એટલો સંઘ, અને એટલી જ શુદ્ધિ કરવી ઘટે. પરંતુ એમાં ત્રણ પ્રકાર મુખ્ય છે. કેટલા? આપણા સંતોએ કયા છે? કયા ત્રણ પ્રકાર જાણો છો? બાહ્ય સંઘ, સત્સંગનો સંઘ અને આંતરિક સંઘ. તે સુસંગ પણ હોઈ શકે અને કુસંગ પણ હોઈ શકે. એટલે આપણા સાધુ કહેતા કે બાહ્ય કુસંગ, સત્સંગનો કુસંગ અને આંતરિક કુસંગ, એમ ત્રણ પ્રકારનો કુસંગ છે. એનો ત્યાગ કરવો ઘટે તો સારાનો સંગ રહે. હવે પહેલો વિચાર કરશું આપણે બાહ્ય કુસંગ બાબતનો. બાહ્ય કુસંગ કોને કહેવાય? શાસ્ત્રમાં અતિ પ્રસિદ્ધપણે વર્ણવેલો આપને બતાવું. આઠ પ્રકારનો કુસંગ. દેશ, કાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને ધ્યાન. આ સારા પણ હોય અને ભૂંડા પણ હોય. સારાના યોગમાં રહો એ સુસંગ કહેવાય. અને ખરાબના યોગમાં રહો તે કુસંગ કહેવાય. ખરાબનો યોગ છોડી દો તો સંઘ શુદ્ધિ કહેવાય. દેશ પહેલો, આઠમાં પહેલો દેશ. ઘણા એવા દેશ છે, ભોગી વિલાસી પાપી ભંગાર, એમાં નહીં રહેવું જોઈએ. જ્યાં ચારે બાજુ માયામય વાતાવરણ હોય, અનાચાર પાપાચાર વિષય વાસના એવું બધું ઉત્તેજક જ હોય, ખરાબ દેશ કહેવાય. અમુક ગામ એવા હોય કે ગામમાં કોઈ સજ્જન ન હોય, કોઈ સત્પુરુષ કોઈ મંદિર ન હોય, જ્યાં નદી નહીં, પવિત્ર કોઈ સરોવર નહીં, તીર્થ નહીં, બધી એવી જ બલા રહેતી હોય, એ ખરાબ દેશ કહેવાય, એને છોડવો જોઈએ. પછી કોઈ સ્થાન એવું હોય, પહેલા મેં આખા દેશની વાત લીધી, પછી ગામની લીધી, હવે સ્થાનની, જે એરિયા સોસાયટી આપણું ઘર કે જેમાં આપણે રહીએ, તો એના યોગમાં રહેતા આપણે ભગવાનના ભજનને ન કરી શકીએ, ભગવાનના વચનને ન પાળી શકીએ, સત્સંગ ન રાખી શકીએ, યા તો રાખવામાં બહુ મુશ્કેલી પડે, એ ખરાબ દેશ કહેવાય. એનો ત્યાગ કરીએ અને સારા દેશમાં રહીએ તો દેશ શુદ્ધિ કહેવાય, દેશના સંઘની શુદ્ધિ. એવા ભંગાર દેશ છોડી દઈએ, એવું ભંગાર ગામ છોડી દઈએ, એવો ભંગાર લતો, ભંગાર ઘર, ભંગાર સ્થાનક, ખરાબ ત્યાગ કરી દો. સારા દેશમાં, સારા ગામમાં, સારા લતામાં, સોસાયટીમાં, સારા ઘરમાં, જ્યાં આડોશી પાડોશી સારા હોય, જ્યાં ભગવાનનું નજીકમાં મંદિર હોય, સત્સંગ હોય, સજ્જન હોય, હરિભક્તો હોય, દયાળુ સદાચારી પવિત્ર મુમુક્ષુઓ ભક્તો જ્યાં રહેતા હોય, એવા સ્થાનમાં દેશમાં રહીએ તો કહેવાય સારા દેશનો સંગ કર્યો. નંબર બે, કાળ. દેશ કાળ કહીએ છીએ ને, કાળ એટલે શું? વાતાવરણ. સારું વાતાવરણ અને નબળું વાતાવરણ. જ્યાં વારે વારે લડાઈ થઈ જતી હોય, યુદ્ધો થઈ જતા હોય, એ એવો જે સમય છે, મારામારી કાપા કાપી, એ ખરાબ કાળ કહેવાય. વિષયના યોગમાં આવી જવાય, ધનના લોભની ખટપટમાં આવી જવાય, એ બધો ખરાબ કાળ કહેવાય. એવા કાળમાં ન છપડાવું. રાત્રિનો કાળ પણ સારો નહીં, એટલે સંતો અને શાસ્ત્રો ના પાડે છે કે રાત્રે બહાર એકલા રખડવું નહીં, રાત્રે નિશાચરો રખડે છે. સવારનો કાળ બહુ સારો, પૂનમ અમાસ વગેરે સારો કાળ ગણાય, શ્રાવણ મહિનો સારો કાળ ગણાય. આમ કાળ વિભાગ બધો લખ્યો છે ગ્રંથોમાં, પરંતુ સારા વાતાવરણમાં રહેવું. જો દેશ સારો હોય, ગામ સારું હોય, આપણે રહેતા હોય સ્થાન સારું હોય, પણ ત્યાં કાંઈક વાતાવરણ બગડ્યું હોય તો એ ખરાબ કાળ થયો કહેવાય. આપણા જ ઘરમાં, સોસાયટીમાં ઝઘડો થાય ને મારામારી થાય, ભગવાને કહ્યું કે જ્યાં મારામારીને કાપા કાપી થતી હોય ત્યાંથી ભાગી નીકળવું, એ ખરાબ કાળમાં રહેવું નહીં. જો દેશ સારો છે પણ કાળ બગડ્યો. પ્રથમનો 18મો અજ્ઞામત અને સારંગપુરનો 18મો, આ બે સારા મોળા કાળની સંઘની ઘણી બધી છણાવટ કરે છે, મુમુક્ષુએ એને વાંચી લેવું. સારા કાળનું સેવન કરો, નબળા કાળનો ત્યાગ કરવો, એનું નામ કાળ શુદ્ધિ, એટલે કે કાળના સંઘની શુદ્ધિ. ત્રીજું, ક્રિયા. માનવીઓ દ્વારા કરવામાં આવતી નાની મોટી ક્રિયાઓ, કાર્યો, કામકાજ, ધંધાઓ, પ્રોજેક્ટ, આ બધું ક્રિયા ગણાય. એ જો અધર્મ આચરણ વાળું હોય અને જ્યાં બધા એમ જ રહેતા હોય ને એમ જ કરતા હોય તો આપણે ત્યાં રહેવાથી એની હારે હારે એમ કરતા થઈ જઈએ. માટે એવી ક્રિયાવાળા કે એવી ક્રિયા એનો ત્યાગ કરવો એનું નામ ક્રિયાના સંઘની શુદ્ધિ કહેવાય. જોકે શાસ્ત્રમાં લખ્યું છે કે સારા સાધુનો યોગ હોય, સારાનો યોગ હોય તો ક્રિયા સારી જ થાય, એટલે ક્રિયાનું બહુ પ્રધાનપણું નથી. જબરજસ્ત પ્રધાનપણું જેનું છે એનો નંબર 4 છે, સંઘ દેશ કાળ ક્રિયા સંઘ. આ સંઘ છે ને એ સૌથી વધારે બળિયો છે. સંઘમાં શું સમજવાનું? વ્યક્તિનો સંઘ, પદાર્થનો સંઘ, વિષયનો સંઘ, ધનનો સંઘ, સ્ત્રી બાળક વગેરે વિષય વિશેષ ગણાય એનો સંઘ, ખાનપનાદિક પણ બળિયા છે એનો સંઘ વગેરે વગેરેના યોગમાં, ટચમાં, સંપર્કમાં આવી જવું, રહેવું, આને કહેવાય સંઘ. એ જો ભગવાનનું સ્મરણ, ભજન, કીર્તન ને આજ્ઞા ઉપાસનામાંથી નબળા પાડી દેતા હોય તો એ ખરાબ કહેવાય. એવાને છોડવાને જે ભગવાનનું ભજન, કીર્તન, ધ્યાન, ઉપાસનામાં આપણને વધારે ગતિ આપે, જોડે બળિયા બનાવે, એવો જે બધો આ સંઘ એ રાખવો એને કહેવાય સંઘ શુદ્ધિ, સંઘની શુદ્ધિ. બાહ્ય સંઘમાં આવ્યું શાસ્ત્ર 5મું. શાસ્ત્ર એટલે આપણને ખબર છે, જેને આંખથી આપણે જોઈ વાંચી શકીએ શાસ્ત્ર છે, કાનથી સાંભળી શકીએ એ શાસ્ત્ર છે. હવે આજની દુનિયાને અનુસારે શ્રાવ્ય દૃશ્ય મીડિયા એ બહુ મોટું શાસ્ત્ર છે. સદશાસ્ત્ર કહો કે અસદશાસ્ત્ર કહો, પણ બહુ જ મોટો એનો વિસ્તાર છે. આજ પૃથ્વીના ગોળા ઉપર રહેલા તમામ માનવીઓને શ્રાવ્ય દૃશ્ય મીડિયા, નેટ, ઇન્ટરનેટ એનો યોગ બહુ જ છે. કેટલાય વિભાગમાં, પ્રવાહમાં, જગતમાં, ઘરો ઘર આ બધું પ્રવાહિત થઈ રહ્યું છે, વહે જ છે. ચેનલો દ્વારા, વિવિધ આધુનિક ટેકનોલોજીના માધ્યમે આ જોવાનું, સાંભળવાનું, વાંચવાનું આપણને અખંડ ચારે કોરથી ઘેરી વળ્યું છે. એમાં નબળાનો પાર નથી ને હારાનો પાર નથી. અને બધાને હું એક શાસ્ત્ર શબ્દમાં આવરી લઉં છું, એમાં જે આપણના કલ્યાણને નુકસાન કરે એવું હોય, ભગવાનની સ્મૃતિ તોડે એવું હોય, આજ્ઞા તોડાવે એવું હોય, ભજનમાં વિક્ષેપ કરે એવું હોય, ધ્યાન ભજન માનસીનું સુખ ભાંગી નાખે એવું જે હોય, એને ન સાંભળવું, ન જોવું તો એ શાસ્ત્ર શુદ્ધિ કહેવાય, શાસ્ત્રના સંઘની શુદ્ધિ. ઇન્ટરનેટ બાબતે તો એક સ્પેશિયલ સભા કરશું કમ્પ્લીટ. હવે નંબર 6, મંત્ર, જેનો આપણે જપ કરીએ છીએ. આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપ કરીએ છીએ. આપ જાણતા હશો અનેક પ્રકારના મંત્ર છે, તામસી, રાજસી, સાત્વિકી, દિવ્ય મંત્રો, પરંતુ આપણે તો મહારાજે કહ્યા છે જે મંત્રો તે મંત્રો જપવા. બહુ દુઃખ પડે તો હનુમાનજીનો મંત્ર, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, એ તો કીધું સર્વમંગલ સ્તોત્ર. જે બધા પરાત્પર પુરુષોત્તમ પરમાત્માને ઉદ્દેશીને લખાયેલા જે મંત્રો, જેના ઋષિમુનિઓ એકમાત્ર પરાત્પર પરમાત્માના ઉપાસક હોય, એમણે જે મંત્રો બતાવ્યા અને સિદ્ધ કરેલા જે મંત્રો છે એ મંત્રો જપવા. પરંતુ બીજા કોઈ દેવી દેવીઓના, તામસના, ભૌતિકના મંત્રો ક્યારેય આપણે જપવા નહીં, કારણ કે મંત્રમાં બહુ શક્તિ હોય છે. માણસ એવા ખરાબ મંત્ર તંત્ર જંત્રમાં જો પડે અને એના યોગમાં રહે ને એવું બધું જપે ને એવા સ્તોત્ર ને એવું બધું જો પાઠ
કરે ને પાઠ પઠન, તો માણસ આખો બગડી જાય એવો થઈ જાય. કેટલાય માણસ જંતર મંતર માં વૈયા જાય, તાંત્રિક થઈ જાય, વિચિત્ર વિચિત્ર મંત્ર જપે છે ભૂતના, તામસ દેવ દેવીઓના. શાસ્ત્રમાં એની ના છે. જેવો જાપ કરીએ એવા આપણે થઈ જઈએ. માટે સારા મંત્રનું રટણ કરો, ખરાબ મંત્ર ક્યારેય જપશો નહીં. એને કહેવાય મંત્રના સંગની શુદ્ધિ. સાતમું, દીક્ષા. સારી અને મોળી બે પ્રકારની દીક્ષા આવે છે. તામસ દીક્ષાઓ હોય છે, અને એક સંપ્રદાયો છે એમાં વિધવિધ દીક્ષાઓ છે. સંપ્રદાયો મત પંથો પણ ભાત ભાતના છે, વિચિત્ર વિચિત્ર છે. એમાં સારા સંપ્રદાયો જે પરાત્પર પરમાત્માને માનતા હોય, ભગવાનની ઉપાસના કરતા હોય, જેના વિધિ વિધાન જીવના કલ્યાણ કરનારા હોય, આત્યંતિકી મુક્તિ આપતા હોય, એવા જે સંપ્રદાયો છે એમની જે દીક્ષા છે એ સદ દીક્ષા કહેવાય. એનાથી દીક્ષિત થઈને તમે ભગવાન ભજો તો તત્કાલ પરમાત્માની સિદ્ધિ થાય એવું આપણા શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ કહ્યું છે. માટે સારા વૈષ્ણવી સંપ્રદાયના આચાર્ય ગુરુઓ સંતો પાસેથી દીક્ષા લેવી, એ દીક્ષા વિધિનો જે પ્રકાર હોય, દીક્ષિત થયા પછી જે રીતે રહેવાનું હોય, પાળવાનું હોય, જપવાનું વાંચવાનું હોય એ પ્રમાણે રહેવું, તો જીવનું તરત કલ્યાણ થાય. પણ તામસ કે એવી કોઈ ભંગાર દીક્ષાઓ હોય, એના મંત્રો ને એવા આચાર્યો ને એવા સંપ્રદાયો ને એવાના સંઘમાં જો ગરી ગયા ને, તો એ કુસંગ છે અને એ જીવનું બહુ બગાડી નાખે છે. કંઈક કુળાપંથી શક્તિપંથી નાસ્તિક ને એવા કેટલાય છે, અનાચારી બધા. મહારાજે રોજ કીધું કે એ ચાર કુસંગ થકી અમારી રક્ષા કરજો. માગવાનું કીધું છે બોલો, રોજ આપણને ક્યાં એ ચાર પ્રકારનો કુસંગ થવાનો છે, તોય માગવાનું કીધું બોલો. ભાત ભાતનો આ જગતમાં છે, ખબર ન પડે એના પરમાણુ બધા હોય. આઠમું, ધ્યાન. ધ્યાન પણ આ દુનિયામાં અનેક પ્રકારના છે. જેનું તમે ધ્યાન કરો ને એવો જ તમારા સ્વભાવ પ્રકૃતિ બધું થઈ જાય છે. માટે એવા કોઈનું ધ્યાન કરવું એ કુસંગ છે. ધ્યાન તો સર્વના કારણ એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણનું જ થાય, અને એમનું જ ધ્યાન ચિંતન સ્મરણ વૃત્તિ રાખવી એ કહેવાય ધ્યાનની શુદ્ધિ. બીજા કોઈનું ધ્યાન કરાય નહીં. ધ્યાન શુદ્ધિ સમજ્યા, ખરાબ ધ્યાનનો સંગ અને સારા ધ્યાનનો સંગ. આપણે આપણા ઈષ્ટદેવ સર્વાત્મા શ્રી હરિનું જ ધ્યાન કરીએ તે સારા ધ્યાનનો સંગ કર્યો કહેવાય, અને એને ધ્યાનના સંગની શુદ્ધિ કહેવાય. આ રીતે બાહ્ય કુસંગનું વર્ણન કર્યું, પછી ઝીણું મોટું અંદર જે આવતું એ બધું ગણી લેવાનું. હવે બીજા નંબરનો કુસંગ છે સત્સંગમાં કુસંગ. ક્યાં? સત્સંગમાં કુસંગ આપણા મોટા સાધુએ બતાવ્યો છે, જરાક એને જોઈ લઈએ. સવાલ તો થાય કે સત્સંગમાં કુસંગ હોય? હોય ને બાપા. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 44માં બોલ્યા, આસુરી જીવ સત્સંગમાં પણ હોય અથવા સંતના મંડળમાં પણ રહ્યા હોય, સમજા, સંતના મંડળમાં રહ્યા હોય પણ કાળ ને એમી રાવણ ને રાહુ હતા તે સરખા રહે. સંપ્રદાયમાં હોય, સંતના મંડળમાં હોય, ત્યાગી હોય, સાધુ હોય, ગ્રસ્ત હોય, હરિભગત હોય, બાઈ ભાઈ હોય, ધર્માચાર્ય હોય, કાળ ને એમી રાહુ રાવણ જેવા બને છે, અનુભવાય છે, દેખાય છે. વચનામૃત જેવો ગ્રંથ બોલે છે, ખોટું તો કહેવાય નહીં. ભેળા જ રહ્યા હોય તોય એને સંતનો સંગ લાગે નહીં. કેમ છે? એ બધા અસુરોની વૃત્તિ વાળા છે. કોઈ કારણે એ આસુરીઓ આમાં ગરી ગયા હોય આધ્યાત્મિક દુનિયામાં. આ ખાતાના જીવ નહીં, વિચિત્ર ભંગારિયા બેહી ગયા. તમે કહેશો કે એને ઓળખવા કેમ? કાળનેમી વૃત્તિ છે, એ કાળનેમી વૃત્તિ, ઉપર બીજો અંદર બીજો, છેતરપિંડીની વૃત્તિ જેનામાં કેવળ દંભ વૃત્તિ જ હોય એ કાળનેમી જેવો જાણવો. એ સાધુ હોય, ધર્માચાર્ય હોય, હરિભગત હોય, બાય હોય, ભાઈ હોય, પાર્ષદ પાળો, બ્રહ્મચારી કે સાંખ્યો કે બેન હોય, પણ જેને નિરોધ દંભ જ કરતા આવડે, ડબલ જીવન જ જીવે, દંભાચારમાં પાવરતા હોય, એ બધા કાળનેમી વૃત્તિવાળા સમજવા હોય. આધ્યાત્મિક જગતમાં દંભનું જેટલું પોષણ થઈ શકે એટલું બીજે ક્યાં કાંઈ થઈ શકે એવી જગ્યા છે, એટલે ઘરી ગયા હોય આમાં. હવે રાહુ વૃત્તિ કોને કહેવાય? પોતાનો દોષ જુએ જ નહીં, હામા વાળાનો વાંક કાઢીને એને પીડે, આ રીતની ઈર્ષા વૃત્તિ ધરાવતા હોય, જેને હક ન હોય, એ બધા રાહુ વૃત્તિને સમજવા. રાવણ વૃત્તિ કોને કહેવાય? કોઈનું માને નહીં, અહંકાર, હું કરું એમ જ સાચું, હું કહું એમ કરો બધા, કોઈને ફાવે ગમે ન ગમે પણ એને પીડ પીડ જ કરે, આવો જે અહંકારી છે એ રાવણ વૃત્તિ વાળો માણસ કહેવાય. એ પણ આધ્યાત્મિક સંપ્રદાયમાં જગતમાં હોય. એક વાતની સાવધાની, આ બાબતને ઓળખવી ઘણી કઠણ છે. સિંહ અને સર્પ આપણને શત્રુ મનાય, કોઈ ગુંડા, દારૂડિયા, પાપી, વિભિચારી, લફંગા માણસો આપણને શત્રુ મનાય, એટલે આપણે એનાથી છેટા જ રહીએ. હા, એમ કુડાપંથી, શક્તિપંથી, નાસ્તિક, તે શુષ્ક વેદાંતી, આ ચારેય આપણને શત્રુ જ મનાય. વ્યભિચારીયા, દારૂડિયા, ચોર, વ્યસની, આ બધા ઓળખાય. પરંતુ સત્સંગમાં રહી જે કુસંગી રહ્યા હોય, કુસંગ ફેલાવતા હોય, એને ઓળખવા કઠણ છે. એને ઓળખવા કઠણ છે બાપા, કઠણ છે. સિંહ સિંહના રૂપમાં આવે તો ઓળખાય, પરંતુ સિંહ ગાયનું ખોળિયું ઓઢીને આવે, ગાયનો વેશ લઈને, તો માણા ફસાય કે ન ફસાય? જેમ સીતા સાધુ રૂપે આવેલા રાવણમાં ફસાયા કે નહીં એમ ફસાય, તેમ સત્સંગમાં રહેલા કુસંગને ઓળખવો ઘણો કઠણ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સત્સંગમાં રહેલા કુસંગને પ્રગટ ભગવાન કે મોટા સંતો ભક્તોના વાતની વાતે અવગુણ નાખવાની ટેવ છે. ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગમાં કુસંગ એટલે શું? તો કે મહારાજ અને અવતારાદિકને સરખા કહે, તથા મોટા એકાંતિક અને સાધારણ સાધુને હરખા કહે, તથા પ્રગટ સ્વરૂપમાંથી પાડે, આ સત્સંગમાં કુસંગ છે. ને મહારાજે કહ્યું કે આપણા સત્સંગમાં એક કુસંગ છે. એ શું? તો કે વાતના કરનારા મોળી વાત કરે છે. તે શું? જે ભગવાનનું યથાર્થ વચન કોણ પાળી શકે છે? ભગવાન પળાવે પળે માટે પાળીએ એટલું પાળીએ, ને ભગવાન અધમ ઉદાહરણ છે, કલ્યાણ કરશે. આમ વાત કરીને મોક્ષના સાધનમાંથી જીવને નબળો પાડી દે, આ સત્સંગમાં કુસંગ છે. વળી ભગવાનનું ધ્યાન તે આપણું ધાર્યું થોડું થાય તો ભગવાન ધરાવે જ થાય, એમ કરીને કલ્યાણના જે સાધનો છે એમાંથી જીવને પાછા પાડે. તે રોજ ઉઠીને મોળી જ વાત કરે, એને નપુંસક જાણવો, એને કુસંગી જાણવો, એના સંગનો ત્યાગ કરવો, ને એની વાત સાંભળવી નહીં, ને એવી વાત કરવી નહીં, એવી વાત થઈ જાય તો ઉપવાસ કરવો. આને કહેવાય સત્સંગમાં કુસંગ. બોલો. બીજના બે હરિભક્તો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમ કરવા ગયા. મંદિરના દરવાજા પાસે જ એક સાધુ મળી ગયા એને, વાણીના મીઠા અને આમ આવડત વાળા હતા. આમ બોલાવ્યા, સલાવ્યા, આમ તરત જ કોકના વાલા થઈ જાય એવી કળા કરી. એ જે કોઈ હરિભગત આવે ને એને આમ પ્રેમથી બોલાવે, બિહાડે પાણી બાણી ભાઈ કેમ છો મજામાં. એટલે બિચારા અજાણ્યા ને તો આવું કોઈ આઉન્ટ કરો દે સારું જ લાગે. અને પછી ધીમે રહીને ટપક લઈને ગુણાતીતાનંદ સ્વામી નો અવગુણ કે આ એને ટેવ હતી. પેલા બોલાવે, જમાડે, પાણી પાય, વાહો થાબડે, વખાણે, હવે તમે તો બહુ હારા. પછી ધીમે રહીને કાંઈક અવગુણ દેખાડે, રહેવાય જ નહીં. અને આ તો સ્પેશિયલ એવા હતા. આ બંને પીજના હરિભગત ને બોલાવ્યા જુનાગઢ મંદિર ના દરવાજામાં જાતા જ. અહીંયા ક્યાંથી આવ્યા? પીજ થી. ઓહો, પીજ નો સત્સંગ તો બહુ સારો, ન્યાચા વલભાઈ થઈ ગયા, તમે તો મુક્ત જ. આવો, એની મીઠી વાણીમાં એક જણો આવી ગયો, ખાનપાના દીગમાં એક ફસાણો, બીજો ન ઉભો રહ્યો. એ સીધો સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા ત્યાં પગી ગયો. સ્વામી ને દંડુટ કર્યા ને પગે લાગ્યા. સ્વામી કે આવો આવો, ક્યાં ના? તો કે પીજ ના. તો કે એકલા જ છો? ના, આમ બે છે, બીજો ક્યાં છે? સ્વામી, એ દરવાજે એક સ્વામી મળી ગયા છે ને, તે ન્યા બેઠો. ગુણાતીતાનંદ સ્વામી થોડી વાર વિચારીને એવું બોલ્યા, એમ તો હવે એ ગયો ગયો ને ગયો. બાલમુકુંદ સ્વામી કે સ્વામી તમે શું બોલ્યા ત્રણ વાર ગયો ગયો ને ગયો? બાલમુકુંદ, હવે ઓલો સાધુ અમારા અવગુણ નાખશે, તેથી તે અમારી પાસે હવે નહીં આવે. મોટાનો અવગુણ આવવાથી હવે તે લક્ષચોરાશીમાં, ગર્ભવાસમાં અને જમપુરી એમ જાશે, માટે ત્રણ વાર ગયો. ભલો ભલો પાવકમાં પ્રવેશ, ભલો ભલો સર્પ તણો જ દંશ, શત્રુ કરે નાશ કદાપી અંગ, તથાપી સૌથી જ ભૂંડો કુસંગ. બહુ ભૂંડો કુસંગ. આવી તો ઘણી વાતો છે, ઘણી. ગુણાતીતાનંદ સ્વામી કે જેવા સાધુને સેવે એવા ગુણાવે, તે મુમુક્ષ હોય તે ઘટી જાય અને પામર હોય એ વધી જાય. માટે સર્વેનું કારણ સંગ છે. પણ સંઘ શુદ્ધિ રાખતા કોકને જ આવડે છે, બાકીના નહીં આવડતું, ફસાઈ જ જાય. એમાં જેને થોડું ઘણું માન હોય કે થોડું ઘણું ખાન પાન નું તાન હોય, એને તો ઓલા માનને દાન દઈને ખેંચી લે. એ જીવોની નબળાઈ જાણે છે, ન્યાજ ઘા મારે એટલે માણા પડે છે. સમજ્યા? આ શિકારી વાઘ ને સિંહ ને વરુણ એ બધાય પ્રાણીની નબળાઈ જાણે, સીધા બોચું ચાલે, પાડી દે. એમ આ લોકો છે ને જીવની નબળાઈ જાણે, એવા વખાણે ને જમાડે ને હાચવે ને ઉતારા ને પાણી ને એમ કરીને પસાડે. હાચું કોઈ દી કહેવાનું હોય નહી એમને. એમના વાહો થાબડીને ખાણ મૂકીને દોઈ લેવાના જ હોય ને દોણા જ ભરવાના હોય. એને કઈ કલ્યાણ થોડું આનું કરવું છે. એવા તો બહુ છે બધા. માત્ર ને માત્ર તમારા ધન ઉપર દ્રષ્ટિ વાળા ની તો તાણ જ નથી, તમારા જીવ ઉપર દ્રષ્ટિ વાળા બહુ જ. ગુણાતીતાનંદ સ્વામી કે ગયો. આજ સવારે મેં વાત કરી હતી કે કારિયાણી ના વસ્તા ખાચર ગઢડે ગયા ને મહારાજે કીધું તું જોજો, એને ઓલો બુઢો ધાંધલ ને જીવા ખાચર ની ડેલી એ ઉતરવા ન દેતા, પણ ધ્યાન ન રહ્યું તે ત્યાં ઉતારો કર્યો. ઓલે એટલા બધા અવગુણ નાખ્યા દાદા ખાચર ના મહારાજ ના દેહ. વસ્તા ખાચર જેવા વસ્તા ખાચર પાછા ઉતારીએ મહારાજને આવીને પછી સમજાવીને પાછો સત્સંગમાં લાવવા પડ્યા. બોલો, આ આવું ઝેર છે, ભૂકા કાઢી નાખે એવાનો સંગ થઈ જાય. તો માટે આ છે સત્સંગમાં કુસંગ. શું બહુ જ છે આવું? તો સત્સંગમાં કુસંગ બહુ છે, હારા હારામ હોય પાછા જ પાડવા. તમે કોઈકના અવગુણ દેખાડ્યો કરો, તે જીવ બળિયો થાય કે પાછો પડે. આ સત્સંગમાં કુસંગ. હવે ત્રીજો આંતરિક કુસંગ, નંબર ત્રણ. બાહ્ય કુસંગ, સત્સંગમાં કુસંગ અને આંતરિક કુસંગ કોને કહેવાય? ગુણાતીતાનંદ સ્વામી વ્યાખ્યા કરી કે અંતરનો કુસંગ એટલે શું? તો કે સંકલ્પ કર્યા વિના રહેવાય નહીં, હેળવેળ હેળવેળ થયા જ કરે, વલુર ઉપડ્યા જ કરે, શાંતિ જ નહીં. આ અંદરનો કુસંગ. સાંભળ્યા વિને જોયા વિને રહેવાય જ નહીં. બોલો, ગ્રહસ્થ અને પરસ્થિતિનો ગાઢ થાય ને અંતરનો ઈ કુસંગ, ત્યાગીને અષ્ટ પ્રકારે સ્થિતિનો ત્યાગ થતા ત્યાંનો ભંગ થવાના મનમાં સંકલ્પ થાય તે અંતરનો કુસંગ. બહુ ઝીણી બાબત છે, અંતર કજિયો બહુ ઝીણો, ભલ ભલા એમાંથી ઠાકે એવો. જેવા વિમુખ છે બારના તેવા વિમુખ છે ઉરમાય, નિષ્કુળ આનંદ કહે ન કરીએ તેનો વિશ્વાસ કાય. જોયું, બારના કુસંગી છે એવા જ આપણી અંદરના કુસંગી છે, એનો વિશ્વાસ ન થાય ન થાય ન થાય. હવે સાંભળજો, દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધા અંદરના કુસંગી છે, આપણા પોતાના પર્સનલ અને મોટા કુસંગી છે. મોટો કુસંગ છે નિજ દેહ, તેમાં જીવે બાંધ્યો છે સ્નેહ. સાંભળ્યો નિષ્કવાન સ્વામી કીધું, આ અંદરનો કુસંગ કહીએ તો ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, ત્રણ શરીર, આ બધો આંતરિક કુસંગ છે. ઇન્દ્રિયો, અંતકરણ, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, થૂળ શરીર, બધો કુસંગ છે. આત્મા અંદર એક શુદ્ધ છે, બાકી એને જેટલું વળગેલું છે ને માયિક, એ બધો જ એને માટે કુસંગ છે. એટલે તો આત્મા રૂપે રહેવાનું, બ્રહ્મ રૂપે થવાનું વારે વારે કહ્યું છે. એમાં જે અયોગ્ય ક્રિયાઓ થાય છે ને, પોતે એક ક્રિયા કર્યા વગર રહી નથી શકતો ને, એ એનો આંતરિક કુસંગ છે. પંચ વિષયની આસક્તિ, એના ભૂંડા ઘાટ, આશા, તૃષ્ણા, કામ ક્રોધાદિક દોષો, વિચિત્ર વિચિત્ર સ્વભાવો, આ બધો આંતરિક કુસંગ. મુક્તની મોટપ ત્યાં લગી જ્યાં લગી નથી વિષયનો પ્રસંગ, દેહ ઇન્દ્રિય મન પ્રાણથી અતિ રહે છે અસંગ. વળી જે ભગવાનના સાચા ભક્તો હોય, શ્રીહરિના સંબંધવાળા સંતો ભક્તો, એમનો અભાવ એ અંદરનો કુસંગ. ભગવાન ને ભગવાનના સંતો ભક્તોમાં મનુષ્ય ભાવ એ આંતરિક કુસંગ. ગાયે ભલે રોજ ચોપાય, સબ હે અનાદિ મુક્ત યહી, પણ બધામાં મનુષ્ય ભાવ રહેશે એ કુસંગ છે, આંતરિક કુસંગ છે. આ રીતે કુસંગનું વર્ણન કર્યું. ત્રણ પ્રકાર મુખ્ય છે, બાકી તો કોઈ પાર જ નથી. હવે આગળ જેમ ત્રણ પ્રકારનો કુસંગ કયો, તેમ ત્રણ પ્રકારનો સત્સંગ પણ ખરો કે નહીં હોય જ. આંતરિક સત્સંગ, બહારનો સત્સંગ ને ઓરિજિનલ સત્સંગ જે આપણે કરીએ છીએ. હવે આ ત્રણેયની પુષ્ટિ કેમ થાય? આપણે કુસંગની પુષ્ટિ નથી કરવી, સત્સંગની પુષ્ટિ કરવી છે. બાહ્ય કુસંગ, આંતરિક કુસંગ અને સત્સંગમાં રહેલા કુસંગની આપણે પુષ્ટિ નથી કરવી, એનો તો નાશ કરવો છે. પરંતુ આંતરિક સત્સંગ, આ સત્સંગમાં જે સત્સંગ છે, અને બાહ્ય જે કુસંગ છે, એમ બાહ્ય પણ એક સત્સંગ છે, એની પુષ્ટિ કેમ થાય? સાંભળજો, એક વાત એવી આવી ને કે સત્સંગમાં કુસંગ, તો કુસંગમાં સત્સંગ હોય કે નહીં? હોય, બધા કુસંગી, એવો બધો માહોલ હોય, એમાંય કોઈક સારા વિચારના અને શ્રેષ્ઠ માણસો હોય, એ કુસંગમાં સત્સંગ કહેવાય. જેમાં સત્સંગમાં, સાધુમાં, સંપ્રદાયમાં ડલ હોય, એમ ઓલ્યામાં કોક ઉત્તમ હોય. સાંભળ્યો, એને ઓળખવા એ બાહ્ય કુસંગમાં પણ સત્સંગ છે કહેવાય. હવે એને જાણીને આપણા આંતરિક સત્સંગની પુષ્ટિ આપણે કરી શકીએ છીએ, અને અંદરના સત્સંગમાં રહેલા કુસંગને ઓળખીને પણ આપણે આપણા આંતરિક સત્સંગને બચાવી શકીએ. હવે બહારનો જે સત્સંગ છે આપણો આ બધો, એની જાળવણી આપણે આ સત્સંગ દ્વારા જ કરી શકીએ છીએ. અને આ સત્સંગની જાળવણી બહારના જે માણસો સારા અને સાત્વિક હોય એના દ્વારા કરી શકીએ છીએ. એવી ઘણી કથાઓ છે કે જે સત્સંગી નહોતા પણ સારા રાજા કે મુખી હતા, એણે હરિભક્તોનો સંતનો સત્સંગનો પક્ષ રાખ્યો અને સત્સંગનું રક્ષણ કર્યું. હવે એક પ્રશ્ન એવો થયો કે સંઘ શુદ્ધિની જરૂર શું? ન રાખીએ તો વાંધો.
સંગત કરીએ સાચકી પૂરે મન કી આશ, સત્સંગ કરીએ સાચકી પૂરે મન કી આશ, અરે સંગત કરીએ સાચકી પૂરે મન કી આશ, સંગત કરીએ સાચકી પૂરે મન કી આશ, સંગત કરીએ નીચ કી સંગત કરીએ નીચ કી તો આઠો પર ઉદાસ,
નીચ માણાની સોબત કરી સંગ કર્યો તો આઠે પર ઉદાસી આવે, આવે દુઃખ આવે તકલીફ આવે, અરે જેલમાં જવું પડે ને, કાં તો કોક આપણું ખૂન કરી નાખે ને કાં તો આપણે કોકનું કરી નાખીએ. નીચ માણાની સંગતમાં તો આવું થઈ પડે. અને સારી સંગત કરીએ, સાચાની સંગત કરીએ તો ચારેય ઘરથી આનંદ આવી પડે. માટે સારા સંગની જરૂર છે, સંગ શુદ્ધિની બહુ જરૂર છે. બાપા સ્વામી એમ કેતા કે ઇન્દ્રિયારામ ને અર્થારામ ની જોડે જો 6 મહિને આસન કર્યું હોય ને તો ગમે હોય તો પણ એનું ઠેકાણું ન રહે, બોલો આટલી અસર થઈ જાય. ને સંગ તો કેવો છે તો એને લોભાદિક દોષ ન મૂકવાય તો એ મુકાઈ જાય, અને જો દોષ મૂકવા હોય ને તો પણ જો ઉતરતાનો સંગ થાય ને તો મૂળગા વધી જાય. આટલું બધું બહુ જોર છે, બધું સંગમાં રહ્યું છે. નિષ્કળાનંદ સ્વામી વચન વિધિમાં કહે છે કે કોઈ રીતે કુપાત્રનો ગરી જાય જો ગુણ ઘટમાં તો પાર પોત પામતા તરી ભાંગ્યું જાણો જાય તટમાં. કોઈ રીતે જો કુપાત્રનો આપણને સંગ થઈ ગયો ને એનો ગુણ આવી ગયો તો દરિયો પાર કરતા કાંઠે જાતા જાતા ડૂબી મર્યા એમ સમજો. પૈસા કર સુંદર ત્યાં લગી જ્યાં લગી ને ભળી લાળ ભોયંગની, તેમ હરિજન હારો ત્યાં લગી જ્યાં લગી નથી સોબત કુસંગની. હે દૂધ હાકર હારા ત્યાં સુધી એમાં સરપંચ લાળ નથી પડી, ઝેર નથી પડ્યો, ઝેર પડે પછી દૂધ ઝેર કહેવાય. એમ ભગત હારો ત્યાં સુધી કુસંગની સોબત નથી થઈ, ને જો કુસંગની સોબત થઈ મર્યો. રોજ મંદિર આવતો હોય પણ જો એનો કોઈ કુસંગી મિત્ર મળી ગયો ને તો તેથી રોડે બેહવા જાય, પાન ખાઈ ને બીડી પીવે, બોલો બોલો ભટકાઈ જાય ને તો આ દિશા થાય. એ નબળા હારે નબળો જ થઈ જાય. એક ભાઈ હતો વિદેશ થી આવેલો મોટી ઉંમરનો હરિભગત, તે મંદિર મોરથી રોજ હાલવા નીકળતા ને તે નીકળે, પણ ગામનો એક કુસંગી એની હારે મંદિર આવે એટલે ઓલો એમ કે મંદિર જશું તો કે ચાલો ને વળતા જશું, કે અટાણે આપણે ટાઢે પર ચાલી આવીએ પછી ગરમી થઈ જાય, સમજ્યા? પછી હોળતા નીકળે ને તો કે હવે મોડું થઈ ગયું, ચાલો કાલ જઈશું. મંદિર જ ન આવવા દીધું, બોલો. આમ છે કુસંગ ન લાગવા દે એવા વીરલા ઓછા. મહારાજ દ્વારાજી કહેતા તે 88 ને દર્શને જવું તું તો મહારાજ છે ને ઓલા કુંભારને ઘરે જઈને બેઠા, તે આ આઈ ગયા ને પછી હારે ઓલા કારભારી તે કે આ બાવા સાધુ નું કઈ ઠેકાણું નહીં બાપુ, હવે પડ્યું મેલો ને લ્યો એ કુંભાર ને ઘરે જઈને બેઠા, આપણે ન્યા જવાય તો કે જવું છે જવું છે, સ્વામિનારાયણ ન્યા જોવા છે, મૂંગો મરી કે તે બળિયા તે કોઈનું સાંભળ્યું નહીં, મહારાજ ભેગા થયા નહી તારા નબળા ને કુસંગી ને કોઈ દી આપણને હારાની સાથે જોડાવા ન દે, સત્સંગ ભજન કરવા ન દે, મંદિર જવા ન દે, તીર્થ સમયા ઉત્સવ કે આત્મીય સભા કે શિબિર કાંઈ ન કરવા દેવ. હા નબળા એટલે નબળા, એના યોગમાં સપડાણા એટલે કઠણાઈ બહેરી દે, આખો જન્મ ફેલ કરે, બોલો. ધામમાં જવાના હોય એને બદલે કાંઈક લક્ષ્ચોરાશીમાં જમપુરીમાં ગામમાં ગાળી દે આપણને, એની ઝપટમાં આવ્યા એ ક્યાંથી હારા રહે મને કહેજે. સંઘનો પ્રભાવ કેટલો છે જાણો છો? માપી ન શકાય એટલો છે, માપી ન શકાય એટલો. બોલો. ખાખરો, ખેર, લીમડો આવું ઝાડ હોય પણ ચંદનના ઝાડની પડખે ઉગ્યું હોય ને ચંદનનું ઝાડ જો એને અડે તો એ ખાખરો ને ખેર વગેરે ઝાડ પણ ચંદન થઈ જાય. સંઘનો પ્રભાવ કેટલો જોયું તમે? એ લીમડા પીપળા ચંદનનું ઝાડ થઈ જાય આના ટચથી. પારસ અડે તો લોઢું હોનું થઈ જાય. સંઘનો પ્રભાવ જો કેટલો પ્રભાવ. બોલો. મગનીરામ ભગવાન મેળવવા જ નીકળ્યો હતો એને બધા એવા બાવા ભેગા થઈ ગયા તે ભગવાન અરે બાયજો. બોલો. ભગવાન મેળવવાને બદલે સંઘનો પ્રભાવ જો. થોડીક વૈજ્ઞાનિક બાબતની વાત કરું. પોટેશિયમ સાયનાઇડ અતિશય કાતિલ ઝેર છે, આપણે મોર થોથું કહીએ, સમજ્યા? પરંતુ સલ્ફરનો યોગ થતા તેનો ઝેરી ગુણધર્મ નાશ પામી જશે. ગંધકનો યોગ થાય તો એ ઝેર ઝેર નથી રહેતું. બોલો. ખતમ થઈ જાય. પોટેશિયમ થાયોસાયનાઇડ બને છે જે ઝેરી નથી. ઝેરી છે પણ સલ્ફરનો યોગ થયો ઝેર સમાપ્ત થઈ ગયો. બોલો. પછી જો હાઇડ્રોજન વાયુ દહનશીલ છે અને ઓક્સિજન વાયુ દહન પોષક છે. ઓલો હળગે અને આ એને હળગાવે. કમાલ જોજો. પણ એ બંને જો ભેગા થઈ જાય, એ બંનેનો યોગ થઈ જાય તો પાણી બની જાય. બોલો. સંઘનો પ્રભાવ તો જો, એક દહનશીલ એક બીજો દહન પોષક વાયુ છે પણ બે ભેગા થાય પાણી બને. અને એ પાણી કેવું? અગ્નિમાં નાખો તો અગ્નિ ઠરી જાય. એના બેના મૂળ તત્વો અગ્નિ ભડકાવે એવા પણ ભેગા થાય પાણી થાય ને પાણી પાછું અગ્નિ ઠારી દે એવું દહન નાશક બને. આ છે સંઘનો પ્રભાવ. બહુ ઓછા માણસ જાણે છે કે સંઘ શું કમાલ કરે છે. સંઘ શુદ્ધિ શું કામ રાખવી જોઈએ, સંઘ શુદ્ધિ માટે સજાગ કેમ રહેવું જોઈએ એની લગભગ કોઈને ક્યાં ખબર છે. ઘુ બધા જીવે છે ભાન મઠ્ઠાની જેમ, હાવ ભોપા જેમ. ખબર નહીં પડતી કે સંઘ શું કરે છે. આપણા સંતો તો હાદુ દ્રષ્ટાંત દેતા કે ચોખ્ખો પુરુષ જ્ઞાતિ, સમજ્યા, અને રૂપાળો સફેદ. બોલો. શુભ કામમાં માંગલિક કાર્યમાં ચોખાને હ ઉપયોગમાં લે, ચોખલે વધાવે, ચોખા કપાળે સોળે, કંકાવટીમાં એને પધરાવે. પણ ઓલી ડાયનો સંગ કર્યો તે મુઓ ખીસડું થઈને બેઠો. બોલો. સંઘનો પ્રભાવ જો. આપણા દિલમાં આવે હોય કે એમાં હું, એમાં હું નહીં, કાંઈનું કાંઈ થઈ જાય. જોજો, સોડિયમ ધાતુ પાણી સાથે સંપર્કમાં આવે તો ધાડ લઈને વિસ્ફોટ થાય. માટે એને કેરોસીનમાં રાખવામાં આવે સોડિયમને. હા ભણજો. કેરોસીનમાં પાણીના યોગમાં આવે તો ભડાકા જ થાય. અને ક્લોરીન વાયુ છે એ ઝેરી છે. પણ મજાની વાત એ છે, આ સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ એ બેનો જો યોગ થાય તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બને. હવે એ મીઠું પાણીમાં ઓગળે કરું અને શાકમાં વગેરેમાં નાખીને ખવાય કરું, નહીતર સોડિયમને તો કેરોસીનમાં રાખવું પડે, પાણી એટલે ભડકો થાય. પણ ક્લોરીન ભેગું થાય મીઠું મીઠું બની જાય, પદાર્થ બની જાય મીઠાનું. બોલો. સંઘનો પ્રભાવ તમે જોયો એ સામાન્ય બાબત નથી. દારૂ હો વરો પડ્યો રે અને કાંઈ ન થાય, પણ જો અગ્નિનો એનો સંગ થાય તો શું થાય? ભડકો જ થાય. કોઈને મનમાં એમ થાય કે એમાં શું મન હોય, ચંગત કાથરીમાં ગંગા, મહારાજ કે વાત ખોટી છે, હાવ ખોટી. ખરાબ સંગ માણસને ટાળી દે, ટાળી દે, ટાળી દે, અને સારો સંગ માણસને તારી દે, તારી દે, તારી દે. તમે સારો સંગ રાખો તો તમારા જેવો દુનિયામાં કોઈ ચતુર કે મરદ કે કાબેલ કે પુણ્યશાળી કે ભાગ્યશાળી નહીં. અને જો તમે નબળા સંગને સમજ્યા હેણ્યા વગરના અવારનવાર સેવા કરો, એના કોન્ટેક્ટનો ડર ન રાખો, તો તમારે જેવો બુદ્ધુ ભોપોળ મૂરખ કોઈ નહીં. બધો આધાર સંગ ઉપર છે. ધામમાં જવું ગામમાં જવું એનો આધાર સંગ ઉપર છે. પવિત્ર થવું કે અપવિત્ર થવું એનો આધાર સંગ ઉપર છે. ડાયા થવું કે મૂરખ થવું એનો આધાર પણ સંગ ઉપર છે. માયામાં બદ્ધ થવું કે માયાથી મુક્ત થવું એનો આધાર સંગ ઉપર છે. પંચ વિષયથી દૂર થઈ જવું કે પંચ વિષયમાં ફસાઈ જવું એનો આધાર સંગ ઉપર છે. આ રહસ્ય જો કોઈ સમજી ગયો તો એ અક્ષરધામમાં ગયો સમજો. આ લોકોમાં એ સુખી રહે અને અંતે પરમાત્માને પામે, પામે ને પામે. પણ આ સંગનો જાદુ કોઈ જાણતું નથી, કોઈ સમજતું નથી, એટલે લખચોરાશીમાં ભટક્યા કરે બધા. ગજબનો જાદુ. હવે સાંભળજો, ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સર્વ સાધન કરતા સંગ બળવાન છે. કેમ? જે સંગ થકી સર્વે વાત થાય છે, બધી વાત સંગથી થાય છે, પણ સંગ વિના તો કોઈ કામ થતું નથી. માટે સર્વેમાં પ્રથમ મુખ્ય સંગ છે, ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય છે, ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી જ સમજાય છે અને આવડે છે. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. ને દેશ કાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે. તથા નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિનો સંગ મુખ્ય છે, તે પણ સંગ થકી જ આવે છે. ને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કહેતા સંગ કરવો એમ કહ્યું છે. વચનામતમાં પણ સંગનું જ અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વે શાસ્ત્ર ને સર્વે સત્પુરુષ એક જ વાત કરે છે કે સારા શાસ્ત્રનો અને સારા સત્પુરુષનો સંગ કરો, એનું જ બધા પ્રતિપાદન કરે છે. તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાજ થાય છે. પણ આ વાતને બહુ જાણતા નથી. એમાં જુવાનિયા અને ઉગતી પેઢી, બાલ બાલિકાઓ અને યુવક યુવતીઓને તો આવું કાંઈ જ્ઞાન ભાન જ નથી. એને તેના મા બાપ કે વડીલો બચાવે તો બિચારા બચે. એને ક્યાં છે આ બધી ખબર હોય? એને ક્યાં શાસ્ત્રો વાંચ્યા છે, કથાઓ સાંભળી છે? તેને જ્ઞાન હોય કે સંઘનો પ્રભાવ આટલી હદે અસરકારક હોય છે. હવે સવાલ થયો કે અમારે સંઘ શુદ્ધિ રાખવી જ છે, અમે સંઘ શુદ્ધિ રાખવા ઈચ્છીએ છીએ, તો અમારે શું કરવું, અમારું કર્તવ્ય શું? જો ભાઈ, સંઘ શુદ્ધિ તમારે રાખવી હોય તો પહેલી તો વાત એ કે સંગ શુદ્ધિની બાબત બરાબર સમજો. દેશાદી આઠ બાબતને સમજો હરખી. શુદ્ધિ કોને કહેવાય, અશુદ્ધિ કોને કહેવાય એને બી બરાબર જાણો. અશુદ્ધિથી થતા નુકસાનને જાણો અને સંગ શુદ્ધિથી થતા ફાયદાને બરાબર સમજો. અને આ બધું સમજવા માટે તમે સમય ફાળવો. એવું વાંચો, એવા સંતનો જોગ કરો, એની કથા સાંભળો. એક વાર સાંભળીએ ન સમજાય તો બે વાર સાંભળો. એક એક શીડી પાંચ પાંચ દસ વાર સાંભળો. બરાબર હૃદયમાં બેહે ત્યાં સુધી સમય ફાળવી ના કરો. એવા સાધુને ખોળીને એનો સમાગમ કરવા સમય ફાળવીને, ઘણા દૂર હોય તો ત્યાં જાઓ ને રોકાવ. એવું જ વાંચો, એવું જ સાંભળો, એવું જ જોવો, એવું જ વિચારો. આ તમારું કર્તવ્ય છે, જો સંગ શુદ્ધિ ઈચ્છતા હો તો. નહીં તમારી મરજી. આઈએ, કેવાનો સંગ રાખીએ અને કેવાનો સંગ ત્યાગીએ તો સંગ શુદ્ધિ કરી કહેવાય. બહુ સરસ વાત. આ કેવાનો સંગ એટલે વ્યક્તિ પરત્વે વાત છે, પદાર્થ કે બીજી વાત નથી. જો ઘણા પ્રકારો છે, પણ ત્રણ વાતનું ધ્યાન રાખો, જેનામાં વર્તન શુદ્ધિ હોય, ઉપાસનાની શુદ્ધિ હોય અને સમજણ શુદ્ધિ હોય, એવા સંતો ભક્તો ધર્માચાર્યનો સંગ રાખો. બાકીનાથી આકાર્યો ટૂંકું ટચ. તકલીફ એ છે, વર્તન શુદ્ધિ હોય એમાં ઉપાસના શુદ્ધિ ન હોય, કાં તો સમજણ શુદ્ધિ ન હોય. સમજણ શુદ્ધિ હોય તો વર્તન શુદ્ધિ ન હોય, ઉપાસના શુદ્ધિ ન હોય. આ ત્રણેય વાના જોઈ એક વ્યક્તિમાં. 9 લાખ યોગીઓ હતા એમાં વર્તન શુદ્ધિ બહુ સરસ હતી, સમજણ કાંઈ નહીં. એ કે અમે દેહને અમર રાખવાનું તપ કરીએ. મહારાજ કહે, એટલે આ દેહ અમર કોઈ દી ન થાય, કોઈ દી ન થાય. બોલો, લખું ચારણ. હા, વર્તન શુદ્ધિ હારી, મોટા સંતને માને, બધી વાત સાચી, પણ ઉપાસના શુદ્ધિ નહીં. નિરાકાર બ્રહ્મ અમારા ગુરુ આત્માનંદજી કહેતા, અમે એમ માનીએ છીએ. અને સમજણી કાંઈ નહીં કે હું મારે ભેંસનું ખાંડું અને મારો વીરો આમના મમર રહે. મહારાજ કે એ ન થાય ડોશી. ઘણા સાધુમાં વર્તન શુદ્ધિ હોય છે, પરંતુ ઉપાસનાની શુદ્ધિ ન હોય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અવતાર જેવા માને, જેવા સમજવા જોઈએ એવા સમજે નહીં. ધામના ધામી અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણને એમ સમજે નહીં. કાં તો નરનારાયણ જેવા, કાં તો લક્ષ્મીનારાયણ જેવા, વગેરે વગેરે જેવા સમજીને બેઠા હોય, પણ સર્વ અવતારના ધરતા મૂળ પરાત્પર પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ, આમ શુદ્ધ ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને સમજીને એની ઉપાસના કરતા ન હોય. મોટા હોય, આગેવાન હોય કે ગમે તે હોય, વર્તન શુદ્ધિ હોય, પણ આ ઉપાસના શુદ્ધિ નહીં. અમુક સાધુને સમજણ શુદ્ધિ ખરી, ઉપાસના શુદ્ધિ બહુ હારી, સર્વોપરીની વાત કરે આભ ફાડી નાખે એવી, પણ વર્તન જરાય નહીં. કાંઈ પાળવાનું નહીં, એકે વર્તમાન ઠેકાણું કાંઈ નહીં. કેવી રીતે એનો સંગ કરવો? એને કેમ કહેવાય કે આને સર્વોપરી સમજાણા છે? એમ જેને ભગવાન સર્વોપરી સમજાણા હોય એનું વર્તન સર્વોપરી હોય કે ન હોય? માટે વર્તન શુદ્ધિ, ઉપાસના શુદ્ધિ અને સમજણ શુદ્ધિ, ત્રણેય શુદ્ધિ એક વ્યક્તિમાં હોવી જોઈએ. એવાનો જો સંગ રાખીએ તો ખરેખર સંગ શુદ્ધિ આવી જાય આપણામાં. બાકીની બધી બીજી શુદ્ધિ એ કરાવી નાખે. અને જેનામાં આ ત્રણ શુદ્ધિ ન હોય તેના સંગનો ત્યાગ કરવો, એ જ વ્યક્તિની સંગ શુદ્ધિ કહેવાય. હવે એક સવાલ ઉભો થયો કે સંગ શુદ્ધિ ન રાખે તો નુકસાન શું ભાઈ? એ મેરે ભાઈ, બોલો, નુકસાન થાય ને? ગમે એવાની સોબત કરે થોડો ફાયદો થાય. સંગ કરતા શ્વાનનો બે બાજુનું દુઃખ, સંગ કરતા શ્વાનનો બે બાજુનું દુઃખ, ખીજું કરડે પાનીએ અને રીજું ચાટે મુખ. એ રીજે તો મુખ ચાટે અને ખીજે તો પગ કાટે, એમાં કઈ સારું જ નહીં. માટે સંગ શુદ્ધિ તો રાખવી ઘટે. અરે ભાઈ, અક્ષરધામનો મુક્ત હોય ને સ્વાધીન થકો અહીં આવ્યો હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય, પણ એને સત્પુરુષનો સંગ ન હોય અને કુસંગ જો કરવા માંડી પડે, સંગ શુદ્ધિ ન રાખે તો નુકસાન એવું થાય, એ જડ થઈ જાય. જડ અક્ષરધામનો મુક્ત જડ સંજ્ઞાને પામી જાય. અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઈ આવે. જોયો સંગનો પ્રભાવ? તેમ અક્ષરધામના મુક્ત હોય તે પણ ઉતરતાનો સંગ થાય તો આ લોકમાં બંધાઈ જાય. બોલો, વિજ્ઞાન દાસ હતા, એ મુક્ત હતા, પણ એવા બધા યોગમાં આવ્યા, ત્રણ ઘર કર્યા, પછી ગોપાલ સ્વામીએ કાઢ્યા. આવું છે. હવે સંગ શુદ્ધિ રાખીએ તો ફાયદો શું થાય? સાંભળજો, ફાયદાનો તો કોઈ પાર નથી. મૂળ ગ્રંથમાં એટલે કે વિવેક શતકમાં અચિંત્યાનંદ બ્રહ્મચારીએ આ બધું વર્ણ્યું છે. સત્પ્રસંગેન લભતે સાધુ તામ શાંતિ દામ જનઃ યથા સ્પર્શમણિ સ્પર્શા દેતી લોહમ સુવર્ણતામ. અર્થાત જેમ શિલ્પી પથ્થરમાંથી ટાંકણા મારી મારી મૂર્તિ ઘડે, એમ સાધુ જો સાચા મળે તો આત્માને ઘડી ઘડી ભગવાનમાં જડી દે. ઓકે, સત્પ્રસંગે એને લભતે શાંતિ દામ સાધુતા. શાંતિની દેનારી જે સાધુતા, તે સાચા પુરુષના સંગથી જ પ્રાપ્ત થાય છે. સાધુતા રસ્તામાં નહીં પડી. સર્વ પ્રકારની શાંતિને દેનારી સાધુતા એ ખરેખર શોભા છે. પણ એ સાધુ મળે તો એના પ્રસંગથી મળે. યથા સ્પર્શમણી પરસાદીથી લોહમ સુવર્ણતમ, જેમ પારસમણીના સ્પર્શથી લોઢું સોનું થઈ જાય, એમ સાચા મોટા પુરુષ મળે તો એના પ્રસંગથી ગમે એવો જીવ હોય તોય પણ સાધુતાની મૂર્તિ બને ખરો. બને બને, પથ્થર પથ્થર હોય એની કાંઈ કિંમત ન હોય, પણ શિલ્પી એને સરસ મજાની મૂર્તિ બનાવે ને તો મંદિરમાં પધરાવાય, સાંજ સવાર પૂજા આરતી થાય, લોકો લાખો એને રોજ દંડવત પહોંચાન કરે. જીવ જીવ છે, દેહાભિમાની છે, વિષય વાસના વાળો છે, લક્ષરાશિમાં રખડે એવો છે, પણ જો કોઈ મોટા સંત મળી જાય, એનો સંગ થાય ને હેત થાય ને એની વાત સાંભળે ને મોટા સંતની ભીણ ખમે, અપમાન ખમે, તો સંત અને દેહરૂપ માંથી બ્રહ્મરૂપ બનાવી દે, બનાવી દે. કેમ છે, સંત ભગવાન સાથે જોડાયેલા છે, એ રંગાયેલા છે. ખુદ હિ રંગાયા બિના ઓર ન લાગે રંગ. પ્રથમ તો પાવક જલે, પીછે જલે પતંગ. પેલા અગ્નિ હળગતો હોય ત્યારે એમાં પતંગિયું હળગે, એમ જે સાધુ પોતે હળગતો નથી એને સંગે કોઈનો હળગે. સાધુ દ્વારા જીવ બ્રહ્મરૂપ થાય, ભગવાનમાં જોડાય છે, એનું કારણ પોતે બ્રહ્મરૂપ છે અને ભગવાનમાં જોડાયેલા છે, સળગતા છે, એટલે વાહેલા સળગે. ગજબની વાત છે. જના મહત પ્રસંગે ન વર્ધન્તે મહતા સમમ, યથા ધર્માશ્રયણ એવ વર્ધન્તે તરુવલ્લતા. જો મોટા સાધુના સંગે નાના માણસો પણ મહાન બને છે, બહુ વધે છે. દાખલો આપ્યો કે જેમ ઝાડને આશ્રયે લતા વધે છે, એમ મોટાને આશ્રયે મુમુક્ષુ દિન પ્રતિદિન વધતો જાય છે. એના ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ શુદ્ધ થતા જાય, દઢ થતા જાય, ધીમે ધીમે અખંડ વૃત્તિ થતી જાય, મૂર્તિમાં જીવ ચોંટતો જાય, સુખ થતું જાય, દોષો ટળતા જાય, વિષય ટળતા જાય, ધીમે 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 એ જીવ ખદ્યોતમાંથી મહાતેજ જેવો થાય. આ માત્ર યોગથી, સારા સંગથી થાય છે. નારદજી દાસી પુત્ર હતા, છતાં દેવર્ષિ થઈ ગયા સારા સાધુનો યોગ થયો. પ્રહલાદજી દૈત પુત્ર હતા, પરંતુ સારા સંતનો યોગ થયો તો ભગવત ભાવ પામી ગયા. નારદજીને સંગે ઓલો વાલીઓ લૂંટારો વિશ્વ વંદનીય વાલ્મીક ઋષિ બની ગયો. આ સંગનો પ્રભાવ જો. ગોપાલ સ્વામીના પ્રસંગમાં વડોદરાનો ઢુંઢુબા, લોધિકાના અભયસિંહ, મેંગણીના માનભા વગેરે કંઈક પાપીઓ સુધરીને પાવન થયા, પ્રાતસ્મરણીય બન્યા. બોલો, ગુણાતીતાનંદ સ્વામીના સંગે વાલીરો વરુ, લીલાખાના મુંજો સુરુ વગેરે પાપના પહાડ સુધરીને મુક્ત દિશાન પામ્યા. અનેક તર્ક વિતર્કથી ભરેલ વલ્યો નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના સંગે હિન્દુ ધર્મની ધજા લહેરાવનાર બન્યો સ્વામી વિવેકાનંદ. મલિમસાન અપી જનાન સંત કુર્વંતી નિર્મલાન, યથાગ્નિર્મલિનમ સ્વર્ણમ વિધત્તે વિશદમ વૃષમ. જોયું, કાળો મશ એવો માણસ પણ જો સાધુનો સંગ કરે તો સંતો કૃપા કરીને એને અતિ શુદ્ધ નિર્મળ બનાવી દે, કે ફેર ન પડે. જેમ અગ્નિ સુવર્ણને તપાવીને એમાં રહેલો બધો જ મેલ કાઢીને અતિ શુદ્ધ બનાવી દે છે, એમ સંત એને શુદ્ધ કરી દે ખરા. કેમ જે સાધુમાં ભગવાન રહ્યા છે, અખંડ રહ્યા છે, એ સાધુમાં રહીને ભગવાન બોલે છે, જોવે છે, હાલે છે, એટલે એનાથી એ બધું થાય. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતો કરે છે, મળે છે, દ્રષ્ટિ માંડીને જુએ છે, એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. કોણ? ભગવાન. ક્ષમા રહીને, એવા સંતમાં રહીને. માટે ગમે એવો મેલો જીવ હોય તોય જો એના યોગમાં આવે તો પવિત્ર થાય, થાય ને થાય. શાંતિ નયંતિ કામાદ્ય તપ્તાન સંતો જનાનૃતમ વિષાગ્નિર ગ્રીષ્મ તાપાર્તાન યથાહીન ચંદન દ્રુમાહા. જેમ કે ઝેર અને ઉનાળાના તાપથી અકળાયેલા સર્પને જેમ ચંદનના વૃક્ષે શાંતિ પમાડે છે, તેમ સંત પુરુષો કામાદી દોષોથી પીડા પામતા મનુષ્યોને તત્કાળ શાંતિ આપે છે. ગામ વાડાશિનોરના ખુશાલભાઈ હતા, આગેવાનને ધનાય ડરી ભગત ગર્ભંગ થયા, એટલે એના હગાવાળા બધા લાગી પડ્યા કે બીજું ઘર કરો, બીજું ઘર કરો, ફરીને કરો. કેટલાકના તો માગા માંડ્યા આવવા, પૈસા વાળોનો મોટો માણા એને કોણ ન આપે. હવે આને પાછી પોતાની સ્ત્રીની વાસના, તે ફરીને લગ્ન ઠપકાર્યા. ભગવાનને કરવું તે એ સ્ત્રીએ મરી ગઈ. હવે ત્રીજી વાર લગ્ન કરવા તૈયાર થયા. સમજાણો ત્યારે હારા હરિભક્તએ કહ્યું કે હું આ વારે વારે પણ પણ કરો, મોટી ઉંમરે શરમ થવી જોઈએ. જો સ્ત્રી તમારે રાખવાની જ હતી, ભગવાન હું કામ બીજી લઈ લે? ભગવાનની મરજી સમજો કે નહીં? હવે તમે બધા કહો છો વાત બરાબર છે, તમે ના પાડો છો, પણ અંતરમાં બેઠી છે તેનું શું કરવું? મારે વાસના છે કર્યા વગેરે હાલે એમ નથી, આવું બોલે. પછી બધા હરિભક્તએ કહ્યું, હાલો આપણે ગોપાલ સ્વામી પાસે ઉમરેઠ જઈએ ને સ્વામીને પૂછીએ. સ્વામી આ પાડત કરજો, બસ ત્રીજી વાર લગ્ન. પછી હરજીભાઈ ને મુરલીધરભાઈ ને ખુશાલભાઈ ને બધા હરિભગત ઉમરેઠ આવ્યા ગોપાલ સ્વામીની પાસે. સ્વામી કે આવો આવો અર્જુનભાઈ, શું આવવાનું થયું? સ્વામી આ ખુશાલભાઈ બીજી વાર ગર્ભંગ થયા, તે અમે બધા ના પાડીએ છીએ, તો પણ ત્રીજી વાર પણ વા તૈયાર થયા. ત્યારે સ્વામી કે હવે 50 વર્ષે ઈ થાય લ્યા. તો ઈ ખુશાલભાઈ બોલ્યા, સ્વામી ના પાડો છો, પણ અંતરમાં બેઠી છે તે કર્યા વિના કેમ હાલે? ત્યારે ગોપાલ સ્વામી કે અમારી પાસે 1 મહિનો રહો, ને જો અંતરમાં દેખાય ને ઈચ્છા રહે તો તમે તમારે ત્રીજી વાર લગ્ન કરજો, નહીં તો ન કરશો. ત્યારે તે બોલ્યા, લ્યો આ રહ્યો. પછી તેણે 10 દિવસ સ્વામીની વાતો સાંભળી, ત્યાં અંદરથી વાસના ખતમ થઈ ગઈ. સ્વામીને હાથ જોડીને કે સ્વામી હવે અંતરમાં સ્ત્રીની વાસના રહી નથી, અંતરમાં સ્ત્રી હવે નથી દેખાતી. પછી એને પણવાનું બંધ રાખ્યું અને પોતાનું સર્વસ્વ શ્રી હરિને અર્પણ કરીને અમદાવાદમાં બ્રહ્મચારી ભેળા રહ્યા. એમ સદગુરુ ગોપાલ સ્વામીના સમાગમથી કામ કોધાદિક દોષો ભળી ગયા. સાધુ આવું જીવનું કામ કરી દે છે એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે, તીન તાપ કી જાલ જર્યો પ્રાણી કોઈ આવે તાકુ શીતલ કરંત તુરંત દિલ દાહ મિટાવે. ત્રણ તાપની જાળમાં બળતો જલતો કોઈ સંતને શરણે આવે, નિર્માની થઈને સાધુને સેવે તો સાધુ એને તરત જ શીતલ કરી દે, બધા દોષોની પીડાની દાહના ટાળી દે, બાળી દે. કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે. રાત દિવસ ભગવાનની વાતો કરે, કહી કહી સુંદર વેણ, હારા હારા વેણ કહી એનું અજ્ઞાન કાઢી નાખે. પ્રગટ હોત પહેચાન જ્ઞાન વુરુ ભાનુ પ્રકાશે. પરમાત્મા પ્રગટ શ્રીહરિની ઓળખાણ કરાવી દે, અંતરમાં ભગવાનના જ્ઞાનનો સૂર્ય ઝળહળી ઉઠે, પ્રકાશ પ્રકાશ થઈ જાય. વિરાગ ત્યાગ રાજ અત વિમલ ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મ મુનિ આ જગતમાં સંગ અનુપમ સંત કો. પણ આવી બધી વાતોને બહુ લોકો ઓછા સમજે છે. જાજો સંસારનો જ યોગ ને સંપર્ક ને સમાગમ રાખે છે. સ્ત્રીનો ધનનો ધંધાનો ઘરનો હગાન વાલાન નાચનો જાતનો, પણ સાધુનો સમાગમ એટલો બધો સમય ફાળવીને જીવ કોઈ કરતા નથી, કરી શકતા નથી ને સમજતા જ નથી. ગુણાતીતાન સ્વામી તો કહેતા, અડધો અડધ સાધુનો સમાગમ રાખશે એ જ માયામાંથી ઉગરશે, બાકીના ગ્રસ્ત બધાય સ્ત્રી ધનાદિકમાં ફસા હે, અને સાધુ બધા ક્રિયાને બીજા જ્ઞાનના ઠૂંઠામાં હલવા હે, મરવાના થયા આ માયા છે એવી કહેશું. ગુણાતીતાનંદ સ્વામી ચૈત્રી સમય વડતાલ ગયા હતા, એમાં મૌધાના વિપ્ર તંબકલાલ ત્યાં આવ્યા. હા ઉદાસ બિચારા. સ્વામીએ કારણ પૂછ્યું, સ્વામી ગર્ભંગ થયો છું તો શું કરું? ગુણાતીતાન સ્વામી કે હાલ મારી સાથે જૂનાગઢ, બ્રહ્મરૂપ ન કરી દઉં તો કેવું? સંત વચને બૌધાના તંબકલાલ જૂનાગઢ ગયા. એક માસમાં સ્વામીએ એને એવી ભગવાનની વાતો કરી, એવી વાતો કરી તો બ્રહ્મરૂપની સ્થિતિએ પહોંચાડી દીધા. ભલે સાંભળી છે એવી એકાગ્ર ચિત્તથી. હરતી સ્વધુની પાપમ કલ્પ વૃક્ષમ ચ દીનતામ વિદુસ્તાપમ ચ મર્ત્યાનામ સાધુ રેવત્રયમ દ્રુતમ. અચિંત્યાનંદ બ્રહ્મચારી વિવેક શતકમાં આવું કહે છે, હરતી સ્વધુનીર પાપમ, ગંગાજી પાપને હરે. કલ્પ વૃક્ષ દીનતામ, કલ્પ વૃક્ષ ગરીબાય હરે. વિદુસ્તાપમ અને ચંદ્રમા માણસના તાપને હરે. સાધુ એતત ત્રયમ દ્રુતમ હરતી, પરંતુ સાધુ પુરુષો આ ત્રણેય અર્થાત પાપ તાપ સંતાપ બધું જ તત્કાળ હરે છે. બોલો, સંઘનો આ પ્રભાવ છે, સંઘથી આ બધા ફાયદા થાય છે. પણ સારાના યોગમાં રહેવું ને સારોનો સંગ રાખવો ને ભૂલા પડવું નહીં એવું બહુ જાજા માણસોને નથી આવડતું. અમરેલી પાસે બરવાળામાં રાઠોડ ધાધલ રહેતા ગુણાતીતાનંદ સ્વામી વખતના સત્સંગી. એમાં બાલમુકુંદાનંદ સ્વામી બરવાળામાં ધર્માદવ ગરાવા ગયેલા. જ્યારે સ્વામી ત્યાંથી ચાલતા થયા ત્યારે ધાધલ કે, સ્વામી આ વિસ્તારના ગામડાઓનો જેટલો ધર્માદો થાય ને એટલો હું એકલો આપું, પણ આપ 6 મહિને અહીં રહ્યો મને સત્સંગનો લાભ આપો. કેમ જે સ્વામી, મને મારી પત્ની દ્વારા સત્સંગ થયો તો 65 વર્ષની મારી ઉંમર થઈ, પરંતુ ધ્યાનમાં મહારાજની મૂર્તિ સાથે સ્ત્રી પણ દેખાઈશ. જો આમ જ રહે તો મારો મોક્ષ બગડે સ્વામી, મારો મોક્ષ બગડે, કાંઈક દયા કરો, અહીં 6 મહિને રોકાઈને મારો આ હડો કાઢો. કે આવી એની મુમુક્ષતા જોઈ, નિખાલસતા જોઈ સ્વામી રાજી થઈ ગયા. બાલમુકુંદ સ્વામી કે, 6 મહિના તો નહીં પરંતુ 1 મહિનો રોકાઈશ. સ્વામી 1 મહિના મારો કાટ નીકળશે. દાદલ, મહિના પહેલા તને નિર્વાસની કરીને ધામમાં હું પહોંચાડી દઈશ. બહુ સારું. દાદલ, તમે જાણો છો કે તમારામાં આ નબળાઈ સાથી છે નહીં? દાદલ, સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરીપણે તમે નથી માનતા એટલે આ તકલીફ છે. સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ સર્વે અવતારના અવતારી, એને તમે અવતાર જેવા સમજો છો. સર્વોપરી ઉપાસના નથી તમને, એટલે જોઈએ એવો ભગવાન સ્વામિનારાયણનો મહિમા એ સહિત નિશ્ચય નથી, એ ખામીને લઈને તમને આ વાસના રહી ગઈ છે. એવી એવી રોજ રોજ મહિમાની ઝપાટાબંધ વાતો કરી દિવસે દિવસે વાસનાના પોપડા મેંડ્યા ઉખડવા. ભગવાન શ્રીહરિમાં અસાધારણ પ્રીતિનો ધોધ પ્રગટ્યો. 20મે દિવસે રાઠોડ ધાધલ સ્વામીને હાથ જોડીને કહે છે કે, સ્વામી આપની કૃપાથી વાસના નિર્મૂળ થઈ ગઈ, હવે મને માત્ર એક મહારાજની મૂર્તિ જ દેખાય છે. સ્વામી કે તો તૈયાર રહેજે, કાલ મહારાજ તેડવા આવશે. દરબાર હવારે હાજા હતા, છતાં સ્વામીને વચને બીજે જ દિવસે અક્ષરધામમાં ગયા. મહારાજે દર્શન આપી એને તરત જ પોતાની સાથે વિમાનમાં બેહાડી ધામ ભેળા કર્યા. ભગવાન શ્રીહરિના સંતોનો, શ્રીહરિનો જે સંગ છે એનો જે એમાં જે હેત છે, એનો જે યોગ છે, એ આટલો બધો પ્રભાવશાળી છે. પણ આ દુનિયાના માણસો ભગવાનનો, ભગવાનના સંતોનો, ભક્તોનો યોગ રાખતા જ નથી. ઘરનો, બૈરાનો, છોકરાનો, દેહનો, રૂપિયાનો, ધંધાનો, એનો જ યોગ રાખે. આ દિવાળીએ થોડા દિન, વચમાં 1-2 દિન ક્યારેક આવે જાય, બાકી બધો યોગ માયાનો. અને થાવું બધાને મુક્ત. ક્યાંનો ન્યાય છે આવા? હું મહારાજે વતનાવતમાં કીધું, પેલા દરબારોને કે ભગવાનમાં એવી પ્રીતિ તો સંતના સમાગમે કરીને થાય. તે દરબારો કે અમે એવો ઘણો સમાગમ કરી તમારી હારે હારે ફરીને, અમને કેમ થતી નથી? મહારાજ કે અડધો અમારો સમાગમ કરો છો ને અડધો જગતનો કરો છો. કેમ જે દરબારો 6 મહિના મહારાજની હારે ફરતા ને 6 મહિના પાછા ઘેરે વૈયા જતા બૈરા છોકરાને રાજપાટને ભલે ભલે. આવું કીધું બોલો. માટે સમજવા જેવું તો ખરું, ભગવાન જોઈ છે કે નથી જોતા એના ઉપર આધાર છે. પણ એક દુઃખની વાત કહું છું કે મોટા ભાગના બધાને ભગવાન સાધન છે. સાધ્ય તો આ લોકના સુખ ને દેહ ને માયા ને ધંધા ને રૂપિયો જ છે. આ હાવ નગ્ન સત્ય કીધું. ભગવાનનો ને સંતનો ઉપયોગ છે આ સંસારમાં મોટા ને રૂપિયા સુખી થવા માટે. કોઈને ભગવાન ક્યાં જોઈ? ભગવાન પાસેથી માયા જોઈ કોઈ પણ રૂપમાં. શું કરવા? એ ભગવાનનો સંતોનો અખંડ યોગ રાખે જરૂર પડતો રાખે. કઠણાઈ આવો. સંગ શુદ્ધિ રાખવા ઈચ્છતા હોઈએ તેમાં કઈક દુઃખ પડે, તિરસ્કાર થાય, અપમાન થાય, એવું બધું થાય, શું કરવું? આપણે તો ઘણું એવાનો સંગ છોડી દેવો હોય ને સારો સંગ રાખવો હોય પણ મેલ પડે એવું ન હોય, તકલીફ પડે એવું હોય, અપમાન થાય એવું હોય. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી વિવેક શતકમાં એવું લખ્યું, તિરસ્કરતા પી સુખદો ન ત્યાજ સજ્જનો જનૈહી યથા દાહકમ અપ્યગ્નિ સંતો નજ્જંતિ સદગુણમ. જેમ અગ્નિ બાળનારો હોવા છતાં સદગુણી હોવાથી લોકો તેનો ત્યાગ કરતા નથી, તેમ સજ્જનો તિરસ્કાર કરે તો પણ તે સુખ દેનારા અને સદગુણી હોવાથી લોકોએ ત્યાગ કરવા યોગ્ય નથી. સાંભળજો, આમાંથી તો ઘણું છે. આપણે કોઈ સાધુનો સમાગમ કરવા જઈએ છીએ, સંતો સારા છે, ભજની છે, જ્ઞાની છે, પણ આપણને બહુ હાચવે નહીં, બોલાવે નહીં, હારા ઉતારો હોય નહીં. ક્યારેક તો સાધુ આપણને વઢવા માંડે, તિરસ્કાર કરી નાખે, શું કરવું? સ્વામી કે અગ્નિ આપણને બાળ એવો છે, છતાં એની જરૂર છે, કામનો છે, સદગુણી છે, તો એનો ક્યાં ત્યાગ કરીએ? અગ્નિનો ત્યાગ કરીએ તો રસોઈ શેની કરવી? એમ સારા સાધુ સજ્જનો તિરસ્કાર કરે તો પણ તે સુખ દેનારા છે, માટે સંગ રાખો. નિર્માની થઈને પડ્યા રહો પગમાં, વાયડાઈ કરોમાં, જો ભગવાન જોતા હોય તો. અરે આ જગતમાં પૈસાનો ખપ છે તો ઓલો બોસ અપમાન કરે તો એને નોકરીએ જાય છે ને. અરે બાયડીનો ખપ છે તો બાયડીએ હાવ તણખલા તોલે કન્યા કે ગમે એવું બોલીને તો એને નિર્માની થઈને પડ્યા જ રહેશે ને. સ્ત્રીજનને માટે હાવ રાકાવેડા કરી નિર્માની થઈને બધું ખમી ખાવશો મૂંગે મોઢે, તો આત્માનો ઉદ્ધાર કરવા માટે અહીં ક્યાં માન ગોતવા નીકળ્યા? નિર્માની થઈને પડ્યા રહેવામાં જ મોક્ષ છે. બોલો. વળી બીજી વાત કે આપણે સંગ શુદ્ધિ રાખીએ પણ મહેનત બહુ પડે. તો ભાઈ મહેનત વિના કાંઈ મળે? મહેનત કરવી પડે. અને ક્યારેક ક્યારેક તો દુઃખય પડે. કેમ જે આપણે હારા સાધવારી હેત રાખીએ તો આપણા હગા વાલા બીજા મોટેરા શેઠ કે આ ત્યાં આપણને વઢે કંદડે તકલીફ કરે, મુશ્કેલી કરે. સ્કૂલમાં છોકરા ભણતા હોય એ તિલક ચાંદલો કરે, સારાનો જોગ રાખે, બીજા કુસંગી છોકરા હોય અને મારે હેરાન કરે, બધી તકલીફ પડે. અને એ તો લાભ જાણીને સહન કરવાની જ રહી, સુખ એમાં છે. અને સાધુ વઢે એ તો બહુ સારું. મોટા ભાઈ કુંભારિયાના એક ધનાઢ્ય સત્સંગી હતા, મિસ્ત્રી હતા. એને ત્યાં પુત્રના લગ્ન હતા ને એ પ્રસંગે નાચવા નાયિકા બોલાવી. બધાએ કીધું છે સુખી માણા એટલે ડિસ્કો ડાન્સવાળા બધાને બોલાવ્યા નાચવા ગાવા. હવે ભુજના મહંત અક્ષરજીવન સ્વામીને ખબર પડી એ સ્વામી નો ચેલો હતો કે એને તો નાચગાન વાળા બોલાવ્યા છે, એટલે તરત જ પોતાના શિષ્ય કૃષ્ણ જીવન ને સાથે લાય અને કુંભારિયા પગ્યા હોય ને તો નાચગાન નો તાલ ને ખાટલા નાખેલા ના બેઠેલા ધનાજી મિસ્ત્ર ને ઘરે જઈને અક્ષર જીવન સ્વામી આંકોટો માર્યો, એક લાફો વળગાડ્યો હતો બધા મહેમાનો ની હાજરીમાં. અને એમ કીધું કે મેં આ હારું તને કંઠી બાંધી, શરમ નથી થતી તને? નાચગાન બાંધગાન બધું વિખાઈ ગયું. બિચારો સ્વામીના પગમાં પડ્યો, માફી માગી અને કહ્યું ફરી ક્યારેય ભૂલ નહીં કરું, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું, મારી માથે સ્વામી રાજી રહેજો અને મારા જીવને ભગવાન ભેળો કરજો. આવો નિર્માની આ મિસ્ત્રી લ્યો કુંભારિયાનો, આપણે કંઠી જ તોડી નાખી દઈ. આમ હોય વિવેકની વાતું કરો છો પણ તમારા છે એમ કરીને પૂજાનો ઘા કરી દો. કલ્યાણની પડી ન હોય એને શું કેવું. એ બોલો લ્યો, આમ વઢે છતાં અવગુણ ન લે, સેજે આઘો ન જાય, આવો વિવેક જોઈ તો સંગ શુદ્ધિ રહે. આજકાલ કેવું છે, તમે કોકને જરાક ટોકવા માંડો ને એટલે તો આઘો ચાલે, વખાણવા માંડો તો હાવ પડખે આવી જાય. જો કંઈક ટોકવા માંડ્યા એક બે વાર કીધું તો તમારે જોવું, ઊંઘતો હોય ને જગાડો ને તો તમારીથી આઘો બેહે, બીજે તમારી પાસે ન બે કરો ઠોકડે તું ઊંઘ ઊંઘ કરે એનું શું. આવા આપણે ખપ વાળા છીએ, ભડ ભાદર. ગુણાતીતાન સ્વામી એકવાર શિગ્રામમાં બેસીને વિચરણ માટે નીકળેલા, ચોમાસું હતું અને પગ સ્વામીના ગારા વાળા, જે અક્ષરજીવન સ્વામી હતા ને એ સ્વામીના પગ લૂસતા હતા અને સ્વામીએ પાટું મારી ભડું લઈને તે અક્ષરજીવન સ્વામી બિચારા પડી ગયા. તે ફરીને ઉઠીને સ્વામીના પગ લૂસવા માંડ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા અને એવું બોલ્યા કે તેને અક્ષરધામમાં લઈ જવાની જવાબદારી મારી અક્ષરજીવન. હા વાત અભાવ ન લીધો. હવે આપણને તેમ ફળો લઈને પાટું મારી હોય ભલા માણા વાત કરો છો, ફરીને આવીએ સ્વામી ભાઈ. પેલા મહાદેવભાઈ દેસાઈ હતા, ગાંધીજી ભલા રહેલા, એ એમ કહેતા હતા ગાંધીજીની આત્મકથા સાંભળવી કે એની વાતો કરવી બહુ સારી છો પણ એમની ભેળા રહેવું ઉતરવાની ધાર પર ચાલવા જેવું કઠણ છે, હું રહેલો છું કે મને ખબર. એકવાર ગાંધીજીને જે ઠીકરે મેલ ઉખાડવાનો છે ને એ ભૂલી ગયા હતા તો ભૂખા કાઢ નહીં ગયા, બીજું લાવ્યા હતા કે નહીં એ જ ઠીકરું જોઈએ, ગાંધીજીનો સ્વભાવ આવો હતો. એમ મોટા માણસોની હારે રહેવું એ છોકરાના ખેલ નો હોય, સમજ્યા? મહારાજે બ્રહ્મચારીને જોડા સોપડો ના પડીને સોપડે કેવો ડખો થયો. વાત એમ છે, સારાના સંગ રાખવા માટે આ બધું ખમી ખાવું પડે, નિર્માની થવું પડે, બાપા બાપાને ગરજુ રહેવું પડે, આમ તો મેળ પડે. આપણે તો કોઈ ટોસો જ ખાવો નથી અને ઘડાઈ જવું છે, લ્યો હોનાનો હાર ભગવાનના કંઠમાં પહેરાઈ જવું છે, વાટ જુઓ. ચલો ભાઈ, સંગ શુદ્ધિ રાખવા કઈ વિવેક જરૂરી છે, છેને સજાગતા રાખવી અતિ જરૂરી છે. મોટા મોટો વિવેકી રાત દિવસ જાગતા રહો, અશુદ્ધિ સંગ બાબતે થવા ન દો. કોઈ વ્યક્તિ એવો હોય એનથી આગાર્યો, પદાર્થથી રહ્યો, માનાદિક અયોગ્ય દોષથી દૂર રહો, ધનાદિક સ્વાદાદિક લાલચથી દૂર રહો અને એવી મનની અયોગ્ય ઈચ્છાથી બચવું જરૂરી છે, જરૂરી છે. નહીં તો હારાનો સંગ છોડાવી દે બાપા, નઠારા સાથે જોડાવી દે. યોગ જ સુખ દુઃખનું કારણ છે, યોગ જ, એને બરાબર સમજવું એ જ વિવેક છે. કો સંગ શુદ્ધિ નિષ્ફળ ક્યારે ગઈ કહેવાય? અયોગ્ય બાબત આપણને અસર કરી જાય તો સંગ શુદ્ધિ નિષ્ફળ ગઈ ગણાય. ધ્યેય સિદ્ધિના રસ્તે ચાલતા અનેક અગવડતાનો અનુભવ થાય, અર્થાત ધ્યાન માનસી ભજનનું સુખ આવે નહીં, સ્ત્રી રસાસ્વાદ ધન માનનો યોગ રખાય તો સંગ શુદ્ધિ નિષ્ફળ ગઈ ગણાય. આનો યોગ રાખવો હારો નહીં. જો ને ઓલા એભલ બાપુ ને ઓલા ચારણ નો શબ્દ અડી ગયો તો મહારાજ ને મારવા ઢાલ તરવા લઈને ઉભા રહ્યા હતા કે નહીં? જો સંઘ શુદ્ધિ નિષ્ફળ ગઈ. ઓલા કરિયાણાના દાહા ખાચર મહારાજ ત્યાં ગયા, એક બાજુ ડુંગરો કાળુભાર નદી ને મહારાજ ને રહેવું ગમી ગયું તે મહારાજે નક્કી કર્યું કે અહીં રે, તે દરબારને કીધું કે આપણે હારા ખેડૂ લાવી સત્સંગીના ગામનો વિકાસ કરીએ ને અહીં સારું મંદિર થાય ને બધામાં તમારા વખાણ થાય ને સંતો અહીં રહે ને એવા તમારા ભાઈ ક્યાંથી, તે આ પાડી. પછી એના ભાઈ હતા ને બીજા હતા ને એણે એમ કીધું સ્વામિનારાયણ એના માણસો અહીં લાવશે ને પછી તમે નામના રાજા રહેો ને એ જ બધું ધાર્યું કરશે. સંગ લાગ્યો બોલો કોકનો. તે મહારાજને કે મહારાજ હવે અમારા બધે એવું નહીં થાય કે. પછી મહારાજ ગઢડે આવીને રહ્યા. તે ગઢડું દુનિયામાં પંકાણો નહી કરિયાણા પંકાત. પણ દાહા ખાચર ને એવા નબળાનો સંગ તે સ્વામિનારાયણને રાખી શક્યા નહીં. એવી આપણે બહુ બધી ભૂલો ખાધી હોય. એ તો આપણો માઇલો જાણે. સંઘ સુધી સફળ ક્યારે થઈ કહેવાય બોલો? જ્યારે પરમાત્માને પામવા રૂપ આપણો ધ્યેય સિદ્ધ થવાનો શુદ્ધ રસ્તો ચોખ્ખો રાખીએ, એમાં કાંઈ ઢેખાડા પાણા ન પડવા દઈએ રસ્તામાં, અને એમાં વગર અડચણે સ્પીડથી ચાલતા રહીએ, ત્યારે સંઘ શુદ્ધિ થઈ કહેવાય. વિક્ષેપ થયા કરે છે ને અંતરમાં ભક્તિ ભજનમાં, ત્યાં સુધી સંઘ શુદ્ધિ ક્યાં? સંઘ શુદ્ધિ હોય અને અંતરમાં ભજન કરવામાં વિક્ષેપ થાય જ નહીં પ્રથમના 18માં પ્રમાણે. અર્થાત શ્રી હરિએ જેનો જેનો જેટલો ત્યાગ રાખવાનું કહ્યું છે તેટલો રાખે તો સંઘ શુદ્ધિ સફળ થઈ કહેવાય. હવે સંઘ શુદ્ધિ રાખવા મુશ્કેલીઓ શું પડે બાપા? પહેલી મુશ્કેલી કે મનનું ધાર્યું થાય નહીં. સંઘ શુદ્ધિ રાખી હોય ને તો પહેલી મુશ્કેલી મનનું ધાર્યું ન થાય. રાગ એટલે કે દૈહિક સુખ છોડવા પડે, રાગ છોડવો પડે. હગા સંબંધીઓ સાથે થોડું બગડે પણ ખરું, આ મુશ્કેલીઓ સહન કરવી પડે. વ્યવહાર બધા સાથે તમે રાખી ન શકો એ મુશ્કેલી સહન કરવી પડે. આ લોકના ભોગ સુખ ધન સમૃદ્ધિ વગેરે રળવામાં અડચણ જેવું દેખાય એ મુશ્કેલીએ સંઘ શુદ્ધિ રાખવામાં સહન કરવી પડે. ભણવામાં કાંઈક જાણવામાં મુશ્કેલી અનુભવાય આ ખમવું પડે તો સંઘ શુદ્ધિ રહે. તમારે આ લોક સંબંધી સુખની ભોગની ધંધાની રળવાની કોઈ મુશ્કેલી સહન કરવી નથી અને સંઘ શુદ્ધિ રાખવી છે એ ન થાય. કાંઈક જોતું હોય તો કાંઈક છોડવું પડે. માયા મહારાજ બધું ભેગું મળે નહીં, દિવસને રાત હારે હોય નહીં. દિવસનો સંઘ રાખનારે રાતનો સંઘ છોડવો પડે, આ વાત પાકી છે. સંઘ શુદ્ધિ રાખનારે શું સાવધાની રાખવી જરૂરી છે? એનો યોગ જ દુઃખદાયી છે એમ જાણી એનાથી ઉગરવું જ જોઈએ. આ જ સાવધાની. મહારાજે કીધું કે આ ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી આજ ઉતરતાથી ઉતરતા થઈ જાય એના જેવાય ન રહે, કેમ જે એનો યોગ જ એવો. આ ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ એના શબ્દો કોઈ દી ખોટા ન પડે. આ વાતને બરાબર હૈયામાં બેહાડીને જો સાવધાની રાખો તો સંઘ શુદ્ધિ રહે. માટે સંઘ શુદ્ધિ રાખનારે આ સાવધાની રાખવી જરૂરી છે. કેવી સંઘ શુદ્ધિ શ્રી હરિ અને સંતોને ગમે? ત્યાગી માટે શિક્ષાપતિ ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિમાં કહેલી આજ્ઞા પ્રમાણે જેટલા સંઘો ત્યાગ કરવાના હોય એટલા સંઘ ત્યાગ કરીએ અને પછીના જેટલા કરવાના સંઘો એટલા સંઘ રાખે તો એવી સંઘ શુદ્ધિ મહારાજને ગમે. અને ગ્રહસ્થને માટે શિક્ષાપત્રી પ્રમાણે જેને પાળવાનું રાખવાનું કીધું એટલું રાખે ને બીજું ત્યાગે તો એવી સંઘ શુદ્ધિ મહારાજને ગમે. અને ન કેવી ગમે? તો કે ઉપર કયા વિરુદ્ધ હોય એ ન ગમે. સંઘ શુદ્ધિ રાખવાની કુને કઈ ખરી? હોશિયારી તો ખરી ને. ગઢડા પ્રથમ પ્રકરણના હોળમાં વર્ણવતો મહારાજે કીધું કે જેને કરીને પોતાને બંધન થાય, ચિત્ત ભગવાન સિવાય બીજે ચોટે અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ એને ઓળખી રાખે આ કુને છે અને તેથી છેટે જ રહે અને એના બંધનમાં આવે નહીં અને તે એવી ચાલાકીથી રહેવું કે બીજા સગા સંબંધી અને કુસંગીઓ કે અર્ધ સત્સંગીઓના બિનજરૂરી દ્વેષનો ભોગ ન બનીએ એ જ કુન્ય છે. અર્ધ સત્સંગીઓને બધી ખબર ન પડે, ક્યારેક એના દ્વેષનો ભોગ બની જાય. માટે એવી હોશિયારી રાખવી જોઈએ, અર્થાત આપણા ધર્મ નિયમ ભક્તિ ગુપ્ત રાખવા. આપણે જે કાંઈ ભગવાનને પામમાં સાધન કરતા હોઈએ તે બહાર બીજા બધાને બહુ જણાવવું નહીં, એ કુને છે. અંદરથી ભગવાન સાથે અને સાચા સંતો ભક્તો સાથે જોડાયેલા રહેવું, દેખાડો કરવા જવું નહીં. જો એમ કરો તમને ઓલા લોકો નડે. સંઘ શુદ્ધિની કાંઈ મર્યાદા ખરી? તો ખરી. જનક રાજા જેવી સ્થિતિ થાય ને તો પણ સંગ શુદ્ધિ રાખવી, કુસંગ તો કરવો જ નહીં, આ એની મર્યાદા છે. ઠેઠ સુધી સંગ શુદ્ધિ રાખવી કેટલો સમય, ક્યાં સુધી, એનો શેઠો ક્યાં સુધી, જ્યાં સુધી દેહનું ભાન હોય ત્યાં સુધી સંગ શુદ્ધિ રાખવી જરૂરી છે. તમારી મેળે હાથે ઊભા થઈને ખાતા પીતા હો ને તો સંગ શુદ્ધિ જરૂરી છે. ઋષભદેવ ભગવાનની જેમ દેહાતી સ્થિતિ થઈ જાય તો નો પ્રોબ્લેમ, ખ્યાલ આવ્યો. સંગ શુદ્ધિ રાખવી જ હોય તો શું કરવું, શ્રીહરિની આજ્ઞા ઉપાસનામાં પક્વ એવા એક મોટા પુરુષ સાથે મન કર્મ વચને જો જોડાઈ રહીએ તો એના પ્રતાપે સંગ શુદ્ધિ રહે જ. આ છેલ્લો પ્રશ્ન, છેલ્લો ઉત્તર. છેવટે એવા સારા કોઈ સત્પુરુષ હોય તો વાંધો ન આવે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે બે ત્રણ સારા સાધુ બેચાર હરિભગત હારે એવા હેતથી જોડાયેલા રહીએ તો કુસંગ થવા દે નહીં. અંદરનો બહારનો બીજો ત્રીજો બધો કુસંગ આપણે છેટો રહે હારાના સંગને લઈને. માટે આ વાત ધ્યાનમાં લ્યો. હવે ટૂંકમાં છેલ્લી વાત, આટલી સંગ શુદ્ધિ વિશે ચર્ચા થઈ એનાથી એક વાત ચોખ્ખી થઈ ગઈ, સંગના પ્રભાવથી જ ભગવાનને પામીએ છીએ અને સંગના પ્રભાવથી જ જન્મ મરણને લક્ષચોરાશીમાં ભટકીએ છીએ. આ વાત પાકી થઈ ગઈ, ભૂલ આપણી અહીંયા જ થાય છે, સંગ શુદ્ધિ જીવનમાં રાખતા નથી ત્યાં જ. આ વાત સાંભળ્યા પછી જો કોઈ સત્સંગી ભાઈ ભાઈ સાધુ કે કોઈ પણ જો સારી રીતે ખરાબ યોગનો ત્યાગ રાખશે, સારો જ યોગ રાખશે, તો જરૂર એ છતે દેહે અનાદિ મુક્ત થઈ જાય, થઈ જાય ને થઈ જાય. એટલું કહીને આજની સભાને અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.